જેડા ગ્રહની અંદર જેટલા પણ ગ્રંથ ઉપલબ્ધ છે, ચારે અન્યના કેમ ન હોય, એની અંદર એક સમ્યક દર્શન તેનું થાકી થાકીને વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યક દર્શન પ્રકારણ છે. સમ્યક દર્શનનું એટલા માટે એ પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે કારણ કે જે ધર્મની શરૂઆત થાય છે તે સમ્યક દર્શનથી થાય છે. સમ્યક દર્શન વગર તો કે છે કે ગમે તેટલું જ્ઞાન કરવામાં આવે અને ગમે તેટલા વ્રત અંગીકાર કરવામાં આવે તો પણ કે છે કે સમ્યક દર્શન વગર તે મુક્તિ પ્રાપ્તિ થતી નથી, ધર્મની શરૂઆત થતી નથી. આ દિવસે અનાદિકાળમાં અનાદિકાળથી અત્યાર સુધીની અનેક વાર આત્માના ભાન વિના અગિયાર અંગ અને નવ પૂર્વ સુધીનું જ્ઞાન
કર્યું.
અને એ જે અગિયાર અંગ અને નવ પૂર્વ સુધીનું જે જ્ઞાન છે એ કોઈ સામાન્ય વાત નથી. સામાન્ય વાત એટલા માટે નથી કે એ જ્ઞાન પણ કોને પ્રાપ્ત થશે અંગો, તો કે જેને એ પ્રમાણે પરિણામોમાં કસાયની અત્યંત મંદતા કરી હોય, બહારમાં વરસાદી વગેરે પાડ્યા હોય અને એટલી કસાયની મંદતામાં એને એ પ્રમાણે લગતી પ્રગટ થઈ જાય છે, એમ હોવા છતાં પણ એટલે કે આટલું જ્ઞાન પણ એટલે છે કે એને અનંત સુખોથી છૂટાવવામાં સમર્થ નથી. બહુ એટલું સમજવા જેવી વાત છે, ગમે તેટલા પ્રસાદી પણ પાડે અને જેન્ટલમેન બનીને પાડે. પંડિત જોડરજીએ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર તેની વાત કરી છે, તો તેથી તે એ પ્રમાણે આત્માના હિત માટે એ જીવ નીકળ્યો છે, અનેક પ્રકારના વ્રત ધારણ કરે છે અને એમાં કોઈ પણ પ્રકારનો છલ નથી કારણ કે એ નવમી ગ્રેવિક સુધી પહોંચી જાય છે. નવમી ગ્રેવિકમાં જવા વાળો એક આત્માના લક્ષ્ય આત્મા પામવા માટે જ નીકળેલો છે અને એ પ્રમાણે એ કરતાથી અંગીકાર કરે છે. પરંતુ શું રહી ગયું એટલે કે સમ્યક દર્શન રહી ગયું, તો કે છે કે સમ્યક દર્શન રહી ગયું તો કે છે કે ઊંચા સ્વર્ગની અંદર તો ઉતારા થઈ જાય પરંતુ કે છે કે સિદ્ધાલયની અંદર ઉતારા ન થાય. એનું વેઇટેજ ખ્યાલ આવે છે ને આપણને, જેમ તમારી કાર હોય, કાર તો કારમાં પગ આવે કેટલી ચીજ હોય, નવા મોડલવાળી ના કહેતા આપણે જૂના મોડલવાળી કહેજો. કાર હોય તમારી તેમાં પગ આવે કેટલી ચીજ હોય, ત્રણ ચીજ હોય તમારી પાસે, બરાબર ને? શું શું હોય તો કે છે કે એક તો બ્રેક હોય, પછી બીજું શું હોય એક્સિલેટર હોય અને ત્રીજું શું હોય ક્લચ હોય, બરાબર? આ ત્રણ ચીજ છે કારમાં પગ આગળ, દરેકની કારમાં પગ આગળ આ ત્રણ ચીજ છે. મારો પ્રશ્ન એ છે કે કાર આગળ કેવી રીતે જાય, કાર આગળ કેવી રીતે જાય, બરોબર? એમાં કોઈ કીધું, હા બરોબર, કેવી રીતે જાય કાર આગળ કેવી રીતે જાય, કેવી રીતે જાય કાર આગળ કેવી રીતે જાય, ખબર પડી? ડિફરન્સ એક્સિલેટર થી કાર આગળ નથી જતી, જે તમે ગિયર પાડો ને તો કાર આગળ જાય. બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે કે તમે ગમે તેટલું એક્સિલેટર દબાવો અને ગમે તેટલું દબાવો પરંતુ તમે સમજો કે ફર્સ્ટ ગિયરમાં ગાડી ન નાખો તો કાર કેટલા ઇંચ આગળ વધે, તો કે એક ઇંચ પણ આગળ વધતી નથી. એમ નૈયારા કે છે કે એક્સિલરેટર છે એ તો જ્ઞાન ની પર્યાય છે, એટલે કે ગમે તેટલું અત્યારે જ્ઞાન વધારો, પરંતુ કે છે એમ કે જેને કહેવાય રેસ આપો, એટલે ગમે તેટલી રેસ આપવામાં આવે જ્ઞાન અને ચારિત્ર માં, પરંતુ જ્યાં સુધી અહીંયા આગળ શ્રદ્ધાનું ઘેર જો પાડવામાં ન આવે, આત્મતનનું શ્રદ્ધાનું ઘેર જો પાડવામાં ન આવે, તો કે ગમે તેટલું અત્યારે જ્ઞાન અને ચારિત્ર નું એક્સિલરેટર દબાવવામાં આવે, તો પણ કે છે કે આ લોક માર્ગ ની અંદર ગાડી પ્રવેશ થતી પકડાય. શું કહેવા માંગીએ છીએ, આમ સમ્યક દર્શન નું મહાત્મ છે, અને સમ્યક દર્શન તો આને ગેરંટી આપે છે. શ્રીમદ રાજચંદ્રજી એ કટાક્ષ કરે છે સમ્યક દર્શન માટે, કે હે શું કે છે સમ્યક દર્શન, કે હે જીવ તારે હું સમજે તું મને પ્રાપ્ત કરે છે, તો એની સલાહ કે છે કે તું વિચાર કરી લેજે, એક વાર તે મને ધારણ કરી લીધો ત્યારબાદ તું એમ કહેવા માંગે કે મારે હવે સમજો કે અધિક બાર છે, મારે હવે સંસારમાં રહેવું છે, મારું હવે ત્યાં મુક્ત નથા કરવાનો મૂળ નથી, તો કે છે કે એ બધું કઈ વિચાર કેમ નહીં ચાલે, એટલે કે તું મને પ્રગટ કરતા પહેલા જ વિચારી લેજે, એના પછી તું સંસારમાં રહેવા માંગી તો પણ કે છે કે જો તું મને ધારણ કરી લઈશ, તો કે એના પછી તું સંસારમાં નહીં લઈ શકે, કારણ કે અંત કાળમાં જે તારી અવશ્ય મુક્તિ ની પ્રાપ્તિ થશે. આમ ગેરંટી આપે છે, સહી સિક્કા કરે છે સમ્યક દર્શન. રત્નગ્રંથ સાવકાશ ની અંદર તો ત્યાં સુધી કહી દીધું, અરે જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ છે ત્યાં સુધી વાત કરી કે જેને સમ્યક દર્શન છે, તો કે છે કે ચાંડાલ નો પણ જીવ હોય તો પણ કે છે કે દેવો દ્વારા તે પ્રશંસનીય. કેમ પ્રશંસનીય છે, અહીંયા જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ છે, અહીંયા આગળ બનારસી દાસજી તો કહે છે કે જે જીવને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ છે તે કોણ છે, તો કે છે કે અહીંયા આગળ જીનેન્દ્ર ભગવાન નું અહીંયા આગળ કહે છે કે લઘુનંદન થી. લઘુનંદન એટલે ખ્યાલ આવે છે ને, કેવો મતલબ કે એક તો મુનિરાજ હોય અને એક વ્રતિ શ્રાવક હોય અથવા તો અવ્રતિ શ્રાવક હોય, તો કે છે કે જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી લીધી, તો કે છે કે કોણ થઈ ગયો, તો કે જીનેન્દ્ર ભગવાન લઘુનંદન. લઘુનંદન એટલે નાનો છોકરો, અને મુનિરાજ કોણ છે, એટલે છે કે ગુરુનંદન છે. મુનિરાજ ગુરુનંદન છે, અને આ જે છે ચોથા પુનસ્થાન વાળો, પાંચમા પુનસ્થાન વાળો, એટલે છે કે તે લઘુનંદન છે. પણ કોણ, કે જેની પરિણતિ ની અંદર ધર્મ પ્રગટ થયો છે તે છે. ખ્યાલ આવે છે કે આ માર્ગ કોને મળે, વાર્તામાં પિતાજી ની મૂડી કોને મળે, તો કે છે કે પિતાજી ની મૂડી જેમ જેને કહેવાય કે પોતાના છોકરાને મળે છે, એમ અહીંયા કે છે કે આ મોક્ષ રૂપી વૈભવ કોને મળશે, તો કે છે કે મોક્ષ રૂપી વૈભવ, તો કે છે કે આ બે છોકરા છે, તો કે છે કે તેના ભાગમાં આવો, એટલે કે તો તારા ભાગમાં શું આવશે, તો કે તારા ભાગમાં જેને હજી આત્મા અને આપદેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન નથી કર્યું, તો કે તારા ભાગમાં શું આવશે, એટલે કે ચાર ગતિ 84 લાખ જ્ઞાની આવશે. હા, એકદમ જેને કહેવાય ને કે આપણે લાલાયક થવું પડે, આપણી પરિણતિ જાગૃત થવી જોઈએ કે મારે મારા જીવનનું આ મકસદ જે શું છે, કે એકમાત્ર સમ્યક દર્શન છે કે જેના કારણે હું આ અનંત દુઃખોથી છૂટી શકું છું. બરાબર, આ પ્રમાણે એની મહિમા બતાવી. હવે વાત એ છે કે સમ્યક દર્શન જયારે જીવને પ્રગટ કરવું છે, આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો ખબર કેવી રીતે પડે કે સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ. પોઈન્ટ આ છે, હવે આપણે ધીરે ધીરે વિષયમાં આપણે એન્ટર થઈ ગઈ છે, કે સમ્યક દર્શન આપણે પ્રગટ કરીએ તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણને સમ્યક દર્શન ની પ્રાપ્તિ છે, તો કે છે કે એના માટે જીનાગમ ની અંદર સમ્યક દર્શન ના લક્ષણ ની વિશેષ રૂપી ચર્ચાઓ કરવામાં આવી છે. જરા ધ્યાન આપજો, આ થોડોક આપણને એટલે આ પ્રમાણે લેક્ચર કરવાનું તાત્વિક પ્રકરણ છે, થોડું સમજવા લાયક છે કે જીનાગમ ની અંદર સમ્યક દર્શન નું લક્ષણ નો અર્થ છે એની ઓળખાણ. તો કે છે કે અહીંયા જીનાગમમાં સમ્યક દર્શન ના લક્ષણ ની અનેક શ્રાવકાચાર ગ્રંથો ની અંદર અનેક પ્રકારના લક્ષણો ના માધ્યમથી તેની ઓળખાણ કરાવી છે. તો કે છે કે એવા કયા કયા લક્ષણો કેવી રીતે શું બતાવવામાં આવે છે એની આપણે થોડી એક નજર નાખીએ છીએ, જે પ્રયોજનભૂત છે. અહીંયા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે સમ્યક દર્શન નું લક્ષણ લખ્યું છે, ત્યારબાદ એના ત્રણ ભેદ પાડી દીધા છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. બરાબર, સૌથી પહેલા નંબર નો પ્રશ્ન એ છે કે જે સમ્યક દર્શન જે છે તે કયા ગુણ ની પર્યાય છે, सम्यक दर्शन क्या गुण की कर आत्मा आत्मा अनेक गुण ए अनेक गुण में जो सम्यक दर्शन है श्रद्धा गुण नर्शन ठीक है बराबर तो आपने त्रण केम लेखा जो सम्यक दर्शन श्रद्धा गुण नर्णन है तो आ त्रण केम शाट लखवा तो कहीं हमें कारण जुए हमें समझिए सम्यक दर्शन नु लक्षण एन अर्थ ए सम्यक दर्शन ने ओखवा चिन्ह सारी सरल भाषा में शू कह सम्यक दर्शन ने ओखवा चिन्ह तो कहते सम्यक दर्शन ने ओखवा चिन्ह ये अपने श्रद्धा तरफ थी जीनागम में बात करी से एक ज्ञान तरफ थी जीनागम में बात करी से एक चारित्र तरफ थी जीनागम अंदर बात कर आम त्रण अलग अलग रीते एटला माटे बात करवामां आवी छे कारण के त्रणे नुं कोई ने कोई एक विशेष प्रयोजन जोवामां आवे एम कई नथी बतावी हवे ए जोई आपणे एनुं विशेष केवी रीते एनुं प्रयोजन बतावामां आवे कि सौथी पहला तो सम्यक दर्शन छे ते श्रद्धा गुण नुं निर्मल परिणमन छे सम्यक दर्शन छे ते श्रद्धा गुण नुं निर्मल परिणमन छे तो के सम्यक दर्शन नुं श्रद्धा तरफ थी एनु लक्षण शु कहवामां आवे तो नीचे लख्युं छे प्रतीति आत्मभूत पछी नीचे शु लख्युं छे के प्रतीति आत्मभूत शब्द नो पछी करीए छे पहेला आ पकड़ी आपणे बराबर प्रति निर्विकल्प प्रतीति एवो शब्द प्रयोग भी आवे अने प्रतीति भी आवे फ्लो मां जे शब्द आवे ए तमारे समजो हवे ज्यारे सम्यक दर्शन नुं लक्षण प्रतीति बताव्युं पछी एक बीजु जीनागम नी अंदर सम्यक दर्शन नुं लक्षण आत्मा की अनुभूति बतावामां आवी शुं बतावी छे आत्मा की अनुभूति बतावामां आवी छे अने एक जीनागम नी अंदर सम्यक्तमां नुं लक्षण तो कहते के आठ अंग बतावामां आवे के आपणे टॉपिक लेवानो छे आठ अंग तो कहते के आ विषय क्यांथी निकळ्यो एना माटे आ बधुं जेने कहेवाय के आपणे अहींया आगळ एक बनावीए छीए સૌથી પહેલા તો પ્રતીતિ એટલે પ્રતીતિ એટલે સારી સરળ ભાષાની અંદર પ્રતીતિ એટલે કોઈ એક ઉદાહરણ બનશે ને સમજો કારણ કે આપણે શ્રદ્ધા ને જ્ઞાન માં ડિફરન્સ કરવાનો છે એટલે આપણને ખ્યાલ આવે તમને દર્શન નું લક્ષણ પ્રતીતિ પ્રતીતિ એટલે શું નિરીક્ષણ પ્રતીતિ એટલે શું સમજો દાખલા તરીકે હું નિલેશ છું બરાબર તો હવે હું નિલેશ છું એના માટે મારે હું નિલેશ છું એવું કેટલું યાદ રાખવું પડે પણ પકડાય છે એકદમ સરળ ભાષામાં હવે સમજો અત્યારે સમજો કે મારો ઉપયોગ તેમાં લાગ્યો છે તો કહે છે કે આ જીનવાણીનું વાંચન કરવામાં મારો ઉપયોગ લાગ્યો છે એ વખતે મારો ઉપયોગ હું નિલેશ છું એવું યાદ કરવામાં આવ્યો એટલે કે નથી ગયો સમજો બહેનો હોય તો કહે છે કે બહેન હોય તો કે છે કે એ અહીંયા આગળ સમજો કે એનું જેનું જેનું જે જે પણ નામ હોય તો કેને કહેવાય કિચન ની અંદર કામ કરતા હોય તો એ વખતે ઉપયોગ ક્યાં લાગ્યો છે તો કે છે કે રસોઈ બનાવવામાં ઉપયોગ લાગ્યો છે એમ હોવા છતાં પણ ઉપયોગ રસોઈ બનાવવામાં લાગેલો હોવા છતાં પણ ઉપયોગ સમજો કે છોકરાઓને ભણાવવામાં લાગ્યો હોવા છતાં પણ અથવા તો ઉપયોગ અન્ય પ્રકારે કામ કરતો હોવા છતાં પણ અથવા તો ઉપયોગ જીનેન્દ્ર ભગવાનની ભક્તિમાં પણ ગયો હોવા છતાં પણ તો કે છે કે જેને કોણ પોતાનું જે નામ છે તો કે છે કે ભૂલી જવાય છે કે અંદરમાં પડેલું છે બરોબર અંદરમાં સરકાર કેવું કામ કરે છે તો કે છે કે હું અહીંયા દાખલા તરીકે મળે છું તો ગમે તેવો ઉપયોગ બહારમાં ચાલ્યો જાય છતાં પણ કે છે કે હું મળે છું એવું શ્રદ્ધાન જે છે તો કે છે કે એ શ્રદ્ધાન તેમનું તેમ બન્યું રહે છે અંદરમાં મારી જે નિર્વિકલ્પ પ્રતીતિ પ્રતીતિ એટલે એવો વિશ્વાસ એવી રૂચિ એવો વિશ્વાસ અનેક પ્રકારના શબ્દોના પ્રયોગથી એને સમજી શકાય છે તો કે છે કે એ પ્રમાણે અંદરમાં જે અવ્યક્ત થાય જે નિરંતર પ્રતીતિ બની રહી છે તેને સમ્યક દર્શનના શ્રદ્ધા ગુણનું લક્ષણ કહેવામાં આવે આ પોઈન્ટ થોડું ખ્યાલ આવે છે અને શું કેવી રીતે સમજવું સમ્યક દર્શન અને એનું શ્રદ્ધા ગુણ સંબંધીનું લક્ષણ આ તો હવે થઈ ગઈ શ્રદ્ધા સંબંધીની વાત હવે બીજું સમજીએ સમ્યક દર્શન નું લક્ષણ અહીંયા આગળ આપણે બીજા નંબર નું શું બતાવવામાં આવ્યું તો કે છે કે અહીંયા આગળ જ્ઞાન અને અહીંયા આગળ એનું લક્ષણ શું કહીશું જ્ઞાન નું અહીંયા આગળ વિશે શું લખ્યું છે આત્માની અનુભૂતિ એ કયા ગુણ ની પર્યાય છે
શ્રદ્ધા ની પર્યાય છે કે જ્ઞાન ની પર્યાય છે? જ્ઞાન ની પર્યાય છે, બરોબર? ઓકે, બરોબર. હવે અહીંયા આગળ જે આત્માની અનુભૂતિ જે પ્રગટ થઈ, જે જ્ઞાન ગુણ ની પર્યાય છે, તો એ આત્માની અનુભૂતિને પણ સમ્યક દર્શન નું લક્ષણ કહેવામાં આવે છે. શા માટે આત્માની અનુભૂતિ ને સમ્યક દર્શન નું લક્ષણ કહેવામાં આવે છે? બહુ સરસ, શું કહેવા માંગે છે? હવે સમજે જરા, જયારે આત્માનો અનુભવ થાય છે, જયારે ઉપયોગ પરદ્રવ્ય થી હટીને પરનું લક્ષ્ય છોડીને બુદ્ધિપૂર્વક જયારે આત્મસન્મુખ થઈને એ આત્માને અખંડ ભાવે જયારે ગ્રહણ કરે છે, ત્યારે એની પરિણતિ ની અંદર એક આત્માની અનુભૂતિ જન્મ લે છે. અને એ જે આત્માની જયારે અનુભૂતિ થઈ, એ જ વખતે શ્રદ્ધા ગુણ નું પણ પરિણામ જોવામાં આવે છે. ફરીથી એકચ્યુઅલી તો શ્રદ્ધા અને જ્ઞાન એમ ને, હકીકતમાં તો શ્રીમદ રાજચંદ્રજી કહેતો છે કે સર્વ ગુણાંશે સમ્યક. જયારે અખંડ આત્માની જયારે અનુભૂતિ થઈ, ત્યારે જ્ઞાનની મુખ્યતાથી ભલે કથન કરવામાં આવે, પણ ત્યાં અંદર એટલું જ્ઞાનનું પરિણામ નથી, પરંતુ જ્ઞાનની સાથે અવિનાભાવીપણે રહેલા બીજા એના જે અનંત ગુણો જે છે, તે અનંત ગુણોનું પણ આંશિક નિર્મળ પરિણામ તે જ્ઞાનની સાથે અભેદપણે એટલે કે તેનું પણ પરિણામ જોવામાં આવે છે. આટલું ખ્યાલ આવે કેવો નંબર? અહીંયા આગળ ફરીથી જયારે આત્માની અનુભૂતિ થાય છે, જ્ઞાન ગુણની પર્યાય છે, એ જ્ઞાન ગુણની પર્યાય જયારે આત્મસન્મુખ થાય છે અને આત્માને વિષય બનાવે છે, ત્યારે એટલું જ્ઞાનનું જે નિર્મળ પરિણામ થાય એવું ન બને, પણ એ જ્ઞાનની સાથે બીજા જે અનંત ગુણો પણ રહેલા જે છે, એની અંદર આપણે મુખ્ય રૂપથી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની પણ વાત કરીએ, તો એ બધાની અંદર પણ આંશિક નિર્મળ પરિણામ પણ તેને તે વખતે સાથે જોવામાં આવે છે. હવે થયું એવું કે અહીંયા આગળ જયારે આત્માની અનુભૂતિ થઈ, એ જ વખતે તેને પ્રતીતિ પણ જોવામાં આવે છે. અનુભૂતિની સાથે તેને અહીંયા આગળ પ્રતીતિ પણ જોવામાં આવે છે. તો હવે આ જે જ્ઞાનનો જે સ્વભાવ છે તે સ્વકર પ્રકાશક, તો કે છે કે એ જે જ્ઞાન છે તે પોતે પોતાને પણ જાણે છે અને બાકીના રહેલા બીજા જે ગુણો છે તેના નિર્મળ પરિણામને પણ આ જ્ઞાન એ વખતે જાણે છે. તો કે છે કે જયારે અહીંયા આગળ પ્રતીતિ થઈ, જયારે અહીંયા શ્રદ્ધાનું પરિણામ જોવામાં આવ્યું, તો એ વખતે આ જ્ઞાને અહીંયા આગળ જાહેરાત કોની કરી? તો કે છે કે આએ જાહેરાત એટલે કે શ્રદ્ધાની પણ કરી, કે શ્રદ્ધાનું પણ નિર્મળ પરિણામ છે, એટલે કે આત્માનું અહીંયા આગળ પ્રતીતિ થઈ છે એવું જ્ઞાન જાણે છે. તો આમ અનુભૂતિના કાળમાં આને ખ્યાલ આવે છે કે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આમ સમ્યક દર્શનની સાથે આજે જ્ઞાન ગુણનું પણ પરિણામ જે પ્રગટ થયું, તેના માધ્યમથી આ શ્રદ્ધાનો પણ અહીંયા ખ્યાલ આવ્યો, માટે આને આત્માની અનુભૂતિને પણ અહીંયા આગળ સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવે. બહુ લાંબુ થઈ ગયું મને ખ્યાલ છે, મને અમને ખ્યાલ છે, બરાબર કહેવાનું છે. કારણ કેટલાક ફૂલોમાં કેટલાક વાક્ય એવા હોય જેની પૂર્ણતા કરતા પૂરું વાક્ય ખ્યાલમાં. સરળ કરીએ આપણે, શ્રદ્ધાગુણનું પરિણામ, જ્ઞાન ગુણનું પરિણામ, જ્ઞાન ગુણના પરિણામમાં આત્માની અનુભૂતિ, શ્રદ્ધાગુણના પરિણામમાં પ્રતીતિ, બંનેનો કાળ એક સાથે. ઓકે, ઠીક છે, આટલા સુધી બરોબર છે? હવે બંનેનો કાળ એક સાથે અહીંયા આગળ કહે છે કે આ જે શ્રદ્ધા છે ને, શ્રદ્ધા તો કહે છે કે એ પોતાને પણ નથી જાણતી અને બીજાને પણ નથી જાણતી, કારણ કે એનો સ્વપ્ત પ્રકાશ ગુણ નથી. શ્રદ્ધાનું કાર્ય છે પ્રતીતિ કરવાનું, અહંપણું કરવાનું, સારી ભાષામાં કહીએ તો. હવે આ જે જ્ઞાન છે, તો જ્ઞાનનો રોલ એવો છે કે જે પોતાને પણ જાણે છે, આત્માને પણ જાણે છે, અને અહીંયા કહે છે કે શ્રદ્ધાને પણ જાણે છે. ઠીક છે, શ્રદ્ધા અહંપણ કોનું કરે છે? આત્માનું કરે છે. જ્ઞાને કોને ગ્રહણ કર્યો છે? એને પણ આત્માને ગ્રહણ કર્યો. તો બંને કોને ગ્રહણ કર્યા? એટલે કે આત્માને ગ્રહણ કર્યું. તો એ વખતે એને શું થયું કે એ વખતે એને અનુભૂતિ પણ થઈ અને અહીંયા આગળ પ્રતીતિ પણ થઈ, પરંતુ આ જે પ્રતીતિ થઈ ત્યાં જ્ઞાનના દ્વારા ઓળખવામાં આવી, એટલા માટે આ જ્ઞાનને પણ આ શ્રદ્ધાનું લક્ષણ કહી દેવામાં આવે છે. આ ખ્યાલ આવે? એટલે કે આને સમજવાથી ફાયદો શું થયો? આને સમજવાથી એ ફાયદો થયો કે કોઈ કે મને પ્રતિતિ તો થઈ ગઈ છે, પણ મને અતિન્દ્રિય આનંદ વેદન તો આવ્યું નથી, એટલે શું? તો કે છે કે હવે તું ફરીથી એક એક અનુભવ કરવા જા, કારણ કે જો તને અતિન્દ્રિય આનંદ નું વેદન ના આવ્યું હોય તો તને તમને દર્શન ની પ્રાપ્તિ થઈ પકડાઈ પ્રવેશ. ફરીથી કહેવામાં આવે છે, સમજો બરોબર, જે જ્ઞાન પ્રગટ થયું છે, જે જ્ઞાન મેં બે ત્રણ વાર ચાર વાર પૂછેલું છે કે અહીંયા બધા આપણે અહીંયા અભ્યાસ શું છે એ પ્રમાણે છે, મતલબ વિષય આપણે વાંધો નથી, અને આપણે જે પણ હશે સમજો ઘણા બધા અભ્યાસ સુધી છે, ના હોય તો આપણે જેને કહેવાય તે પ્રમાણે સમજી શકાય. જેના ઘરમાં આવા પણ વિષયો છે તો આપણે જાણવા છે, આ બધા પ્રયોજન છે, બરોબર. હવે સાંભળો, શ્રદ્ધા ને શ્રદ્ધા એનું કામ શું છે? અનુસરણ કરવાનું. શ્રદ્ધા નું કામ શું છે? અનુસરણ, ખાલી અનુસરણ કરે. બસ એનો સ્વર એક જ છે, ઠીક છે, બરોબર. પણ જ્ઞાન નું કાર્ય શું છે? કે જ્ઞાન જયારે આત્માને ઉપયોગાત્મક જાણે છે, એક એક શબ્દ પકડો, જ્ઞાન જયારે આત્માને ઉપયોગાત્મક જયારે ગ્રહણ કરે છે, ત્યારે એક નિયમ બીજો એવો છે કે તેની સાથે અવિનાશીપણે આનંદ પણ સાથે પ્રગટ થશે. હવે જયારે આનંદ પણ પ્રગટ થશે તો જયારે એને ઉપયોગમાં આનંદ નું વેદન આવ્યું તો સાથે જ્ઞાન ની સાથે આનંદ આવ્યો. તો એ છે કે જ્ઞાનમાં જયારે અહીંયા આગળ આનંદ પણ વેદનમાં આવ્યું તેના પરથી નક્કી થયું કે તે છે કે આ આત્મા છે. કોઈ પકડાય છે કે નહીં? આજે વેદનમાં આવ્યો તે આત્મા, તો આજે વેદનમાં આવ્યો તે આત્મા, આમ આત્માની પ્રતીતિ થઈ તેને સમય દર્શન થઈ. પોઈન્ટ પકડાય છે કે નથી પકડાતો? કોઈ કે મને સમ્યક દર્શન તો થઈ ગયું. હવે ધ્યાનમાં બી આપણે બેસીએ અને અંદરમાં સ્થિર થઈ જઈએ, એકાંત બેસીએ અને અંદરમાં જેને કહેવાય કે ડૂબકી લગાવવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આપણો ડૂબકી વિકલ્પમાં લાગેલી છે કે આત્મામાં લાગેલી છે, આપણને ખબર કેવી રીતે પડે? અને અહીંયા આગળ શાંત શાંત પરિણામ હોય, આ હોલની અંદર કોઈ હોય નહીં, મારે લોકો 10 વાગે તો 10 વાગે અહીંયા આગળ કોઈ નથી, અને અહીંયા આગળ આવીને કોઈ ધ્યાન ધરવા બેસે તેને કેવો અહેસાસ થશે? શાંતિ નો અહેસાસ થશે. તો કે છે કે એને શાંતિ નો અહેસાસ થઈ જશે, થોડા થોડા આત્માના પણ વિચારો આવતા થશે, તો એને શું થઈ જશે કે ઘણી શાંતિના અહેસાસમાં અને ઘણા બધા આત્માના વિચારમાં એને એવી ભ્રાંતિ થઈ શકે છે કે આ મને આત્માની અનુભૂતિ થઈ છે. પરંતુ અહીંયા કહે છે કે તને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યો કે નહીં? તો કે જો તને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ નથી આવ્યો તો તને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ નથી. અહીંયા અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે, સમ્યક દર્શન નો ટ્રેડમાર્ક શું? જેમ જૈન દર્શન નો ટ્રેડમાર્ક ત્યાર વાત છે, જૈન દર્શન નો ટ્રેડમાર્ક જેમ ત્યાર વાત છે, તેમ સમ્યક દર્શન નો ટ્રેડમાર્ક શું છે? એટલે કે અતિન્દ્રિય આનંદ ની પ્રાપ્તિ તે સમ્યક દર્શન નો અહીંયા ટ્રેડમાર્ક છે. જેને અહીંયા આનંદ ની પ્રાપ્તિ થઈ તો અહીંયા આગળ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ તેવો નિર્ણય થાય છે. એટલા માટે સમ્યક દર્શન નું જ્ઞાનની પ્રધાનતામાં તેને કયું લક્ષણ બનાવ્યું? આત્માની અનુભૂતિ. તેને અહીંયા આગળ સમ્યક દર્શન નું લક્ષણ કહેવામાં આવે છે. જો આપણું કેવું છે ખબર છે, અનુભવ કરવો સરળ છે પણ અનુભવના વિષયને સમજવો કઠિન છે. આ બધું એવું છે, તમે લોકો રસોઈ બનાવો છો તો તમે લોકો રસોઈ બનાવો છો તો કેટલી મહેનત કરો છો? ઊંધિયું એક બનાવવાનું હોય ઊંધિયું તો કેટલી એક દિવસ ની મહેનત નથી હોતી ઊંધિયામાં? કેટલા દિવસ થી તો જેને કહેવાય આગલા દિવસ થી તો શાક લાવવાના હોય, અને આ બધા શાક પાછા ઊંધિયા ને એવાય કે ફોલી ફોલી ને જેને કહેવાય કે લેવાના હોય, એવું જાય ઊંધિયામાં એવું હોય? તો કે છે કે વટાણા પણ ખોલો, પછી જેને કહેવાય કે તુવેરો પણ ખોલો, બરાબર છે? બધું ખોલવું પડે છે કે નથી ખોલવું પડતો? ત્યાં આગળ ભેદ વિજ્ઞાન છે કે નહીં કે દાણા જુદા છે અને આ અલગ છે, છોકરા અલગ છે, આ જુદા છે અને આ અલગ છે, આવું હોય છે કે નહીં? નાટક બધું કેવો ને મતલબ? પછી મુઠિયા બનાવવાના હોય, પછી મેથી ની ભાજી ચીંધવાની હોય, અને પછી આ બધા નાટક કરવાના હોય, અને આટલી બધી મહેનત એ ઊંધું બને છે અને ભાઈઓ ખાલી ખાઈ લે એ વખતે એ લોકો શું લાગે? આવી જો ડીશમાં અને ખાઈ લીધું, પણ એની પાછળ બહેનોની આટલી મહેનત લાગેલી હોય, ત્યારે ઊંધું તૈયાર થાય અને ત્યારે ખાવામાં આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલો ભાઈઓને ખ્યાલ ના આવે, કારણ કે ભાઈઓએ ક્યારે વટાણા ખોલ્યા નથી. પોઈન્ટ પકડાય છે કે જે મહેનત કરે એને ખ્યાલમાં આવે. એમ અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરવી તો કે છે કે તે બહુ સરળ છે, પરંતુ ગમે ત્યારે પણ તમે સમ્યક દર્શન ના વિશે સમજવું પડશે સમજવાનું હોય તો એક રસ્તા પરથી તો તમારે ગુજરવું જ પડે, કઈક તો સમજવું જ પડશે, નહીતર તો શું થશે, ઉતાવળની અંદર જદવા તદવા સમજાઈ જશે, અથવા તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ જશે, તો થઈ ગયું મને સમય દર્શન, તો થશે શું, બીજું કઈ નહીં થાય, સાચા સમય દર્શન થી વંચિત રહી જશે, એટલો દૂર થઈ જશે, એને એમ લાગે કે મન તો થઈ ગયું છે. એટલા જ માટે પંડિત ચોડરમલજી એ સાતમા આખા અધ્યાયની અંદર વ્યવહારાવાસી, નિત્યાવાસી, ઉભયાવાસી એ બધાની જેને કહેવાય કે એની અંદર વિસ્તારથી ચર્ચા કરી, બરાબર કહેવાનો મતલબ. એટલા માટે આ પહેલી વાર તકલીફ પડે, પણ જયારે જ્ઞાનમાં વારંવાર વિષયોને રમાડ તો બહુ ઈઝી થઈ જાય, પણ બળ શકે ઉપયોગ વર્તમાન જ્ઞાનની પર્યાય એને ક્યાં લગાવવાની છે, આત્મસન્મુખ લગાવવાનું છે. આત્મસન્મુખ લગાવીને અહીંયા જયારે અનુસ્મરણ કરવામાં આવે ત્યારે સંમે દર્શન ની પ્રાપ્તિ થાય છે, અને તે સંમે દર્શન ના દર્શન બે રીતે કહેવામાં આવે છે, શ્રદ્ધા અપેક્ષા એ પ્રતીતિ કહેવામાં આવે છે, અને જ્ઞાન ની અપેક્ષા એ આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે. સરળ છે, એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. હવે થોડો વિષય નીકળ્યો છે તો કઈ થઈ ગયું છે થોડું. હવે માની લો કે એને જીવને સંમે દર્શન ની હવે અહીંયા આગળ પ્રાપ્તિ થઈ ગઈ, હવે એનો ઉપયોગ બહારમાં આવ્યો, આત્મા માંથી છૂટીને હવે અહીંયા આગળ બાર માં આવ્યો, તો બાર માં આવ્યો તો એને સમ્યક દર્શન ચાલુ રહે કે ન રહે, કેવી રીતે ચાલુ રહે? હા, કારણ કે શું છે, ત્યાં આગળ પ્રતીતિ ચાલુ છે, હું પણ ચાલુ છે. હવે અહીંયા આગળ દુકાનના કામ ધંધા વેપારી કરતો હોય, બીજા બધા પોતાના વર્ક કરતો હોય, યા બીજું કોઈ કાર્ય કરતો હોય, તો પણ હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું કહે છે કે તે હું તેની પ્રતિક્રિયામાંથી ખસતું નથી. કોઈ પકડાય છે શું કહેવા માંગે છે? એ નિરંતર ધારા એ ચાલુ છે. ઉપયોગ ક્યાં છે? બહારમાં. અને પ્રતિક્રિ ક્યાં છે? સ્વભાવમાં, અંદરની સ્વભાવમાં. એક એક વસ્તુ સમજો, ઉપયોગ છે બહારમાં, એટલે કે ઉપયોગ માટે અંદર અને બહાર શબ્દ વાપરીશું, અને પ્રતીતિ માટે સ્વભાવ શબ્દ વાપરીશું. ત્રિકાળનું સ્વભાવ જ્યારે સ્વભાવમાં, એમાં પ્રતીતિ છે, અને ઉપયોગ ક્યાં છે? એટલે કે બહારમાં. ઠીક છે, આટલું ક્લિયર, બરાબર કે નહીં? એ વખતે જ્ઞાનનું પરિણામ છે કે નહીં? જ્ઞાનનું પરિણામ કેવી રીતે છે? જો બોર્ડ ઉપર જોડું, એની અંદર તમારે આ અનાત્મ ભૂત લેતું તેની નીચે રહેતું છે, કે વ્યવસાય છે તમને લોકોને? હા, બરોબર. ઉપયોગ રૂપ અને લબ્ધિરૂપ. આ લબ્ધિરૂપ શું છે અને ઉપયોગ રૂપ શું છે? સરળતાથી સમજી, અત્યારે તમે બધા આવ્યા છો અહીંયા આગળ, તો તમે બધા અહીંયા આગળ આવ્યા છે તો ઉપયોગ ક્યાં લાગેલો છે? અહીંયા છે, બરોબર. તમારા ઘરનું જ્ઞાન છે કે નહીં? એ ક્યાં છે? લબ્ધિમાં ધારણ ઉપયોગ જ થઈ છે. સરળ, એકદમ સરળ સરળ. ફરીથી તમારો ઉપયોગ અત્યારે અહીંયા લાગેલો છે, અને તમને તમારા ઘરનું, ઓફિસનું વગેરે બધું જ્ઞાન ક્યાં પડેલું છે? તો કહે છે કે લબ્ધિમાં ધારણા રૂપે પડતી રહ્યું છે. લબ્ધિ એટલે ઉગાડ જ્ઞાન, એને લબ્ધિ કહેવામાં આવે. અને જે કોઈ જાણકારી લીધી છે તે વર્તમાનની અંદર ઉગાડ જ્ઞાનની અંદર, જેને કહેવાય કે અત્યારે ઉપયોગાત્મક તો નથી, પરંતુ એના ઉગાડ જ્ઞાનમાં વર્તે છે, ધારણા રૂપે વર્તે છે, કે જે ભૂલાયું નથી તેને અહીંયા આગળ લબ્ધિ રૂપ એવો અભેદ કરીને પણ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. એના કારણે ફાયદો શું થાય છે? આપણે એ સમજવું છે. એના કારણે ફાયદો એ થાય છે કે આત્માની અનુભૂતિમાંથી ઉપયોગ સમજો છૂટી જાય, બરાબર ને. છતાં પણ હું આ આત્મા છું અને પરદ્રવ્ય કે હું નથી એવું જ્ઞાન એને નિરંતર શ્રદ્ધાની સાથે પણ ચાલુ છે. આત્મામાં અહં પણ છે, આત્માનું જ્ઞાન પણ છે, આત્માનું આત્મા પણ જ્ઞાન વર્તે છે. ઉપયોગ બહારમાં છે, પણ પકડાય છે કે નહીં? છતાં પણ હવે જગતના પદાર્થોને જોવે છે, છતાં પણ તેમાં એકત્વ બુદ્ધિ કરતો નથી. કારણ કે એકત્વ બુદ્ધિ ક્યાં ના છે? એટલે કે આત્મામાં લાગે. આટલું ક્લિયર કેવું? મતલબ આ પ્રમાણે એનું વર્તી રહ્યું છે. ઠીક છે, હવે જુઓ, હવે અહીંયા આગળ ત્રીજો ગુણ કયો છે? ચારિત્ર. ચારિત્ર ની અંદર શું લખ્યું છે? આઠ અંગ. હવે આ આઠ અંગ શું છે? હવે સમજો, જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પોતાના જીવનની અંદર પોતાની પરિસ્થિતિની અંદર આવા આઠ અંગ પ્રગટ થયેલા જોવામાં આવે છે. એ જો વિકલ્પરૂપ છે, સાંભળજો, એ જો વિકલ્પરૂપ છે તો એને આપણે ચારિત્ર ગુણની પર્યાય કહેવામાં આવે છે. કારણ કે એ જે શાસ્ત્રની અંદર એને ચારિત્ર ગુણની પર્યાયમાં પણ ઘટિત કર્યું છે. કારણ કે એવું એને રાગ અને જ્ઞાનની અંદર એવી પ્રકારની વિચારધારા પણ છે, એવી જાતનો એનો વ્યવહાર પણ જોવામાં આવે છે, અને એવી જાતનો તેનો વિકલ્પ પણ જોવામાં આવે છે. તો એ બધું સમ્યક દર્શનની સાથે હોવાથી એને પણ સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવે. આટલું સરળ છે ખ્યાલ. જેમ સમ્યક દર્શનનું લક્ષણ પ્રતીતિ, એની સાથે અહીંયા આગળ ઉપયોગ જ્ઞાન ચેતના, મતલબ ઉપયોગ સમ્યક જ્ઞાન પણ જોવામાં આવે છે, અને લક્ષણ પણ સમ્યક જ્ઞાન જોવામાં આવે છે, અને તેની સાથે વિકલ્પની ભૂમિકામાં આ આઠ અંગ પણ જોવામાં આવે છે. આટલું સરળ. આની સાથે શ્રદ્ધાના પરિણામ સાથે જ્ઞાનનું પરિણામ પણ જોવામાં આવે છે, અને ચારિત્રનું પણ પરિણામ જોવામાં આવે છે. ઓકે, ક્લિયર? એટલા માટે આ બંને સાથે સાથે છે, માટે તેને તેનું લક્ષણ કહેવામાં આવે છે. બસ આટલા સુધી હાર્ડ હતું, હવે બધું સરળ સરળ આવશે. હવે ભાઈ માથું ભારે નહીં થાય તમારે. બરાબર. જો એક વાત છે, જીનાગરના કેટલાક વિષય એવા છે કે આપણને એમ થાય કે ભલે તકલીફ પડે, પરંતુ ઘણા બધા ગહેરાઈ વાળાને સમજવા લાયક હોય. આપણે બધા તત્વજ્ઞાન કરવા દેશ્યા છે, અને તત્વજ્ઞાન કરવાથી સમજો એક વાર ના ખબર પડે, બીજી વાર ના ખબર પડે, પરંતુ વારંવાર એનો અભ્યાસ આવે. કાલે કોઈ બીજું આવશે, પરમ દિવસે કોઈ ત્રીજું આવશે, તો વિષય આ એક વારથી સાંભળ્યો હશે, બીજી વાર ક્યારે આવી વાત આવશે તો ખ્યાલ આવશે કે આવું મેં કંઈક સાંભળેલું છે. સ્કૂલની અંદર બાળકને મૂકીએ છીએ, અઢી વર્ષનો થાય, બે વર્ષનો થાય, અને સ્કૂલમાં જયારે બાળકને મૂકીએ છીએ અને એકડો ગૂંચવાનો આવે છે, ત્યારે તકલીફ એને પડે કે ના પડે? માત્ર એને નથી પડતી, એને બી પડે અને માતાને પણ પડે, બંનેને પડે છે ને, એકલા છોકરાને પડે. તો કે છે કે એને પણ પડે છે અને માતાને પણ પડે. એમ અહીંયા આગળ કોઈ પણ વિષય કદાચિત આપણે પહેલી વાર આપણે સમજવાનો આવે તો અહીંયા આગળ કહે છે કે સમજવા વાળાને અને સમજાવવા વાળાને, એટલે કે બંનેને તકલીફ પડે. પછી જયારે એક વાર તેનો અભ્યાસ થઈ જાય તો પછી માતાને પણ એવું ના પડે, પણ છોકરો પોતાની જાતે પછી એકડો કરતો થઈ જાય. બરાબર. કારણ કે તેનો એને અભ્યાસ થઈ ગયો છે. એમ અહીંયા એક બે વાર લાગે. બરાબર કે નહીં? છોકરાઓને સમજો, એન્જિનિયર બનાવવા માટે, એમબીબીએસ બનાવવા માટે, મતલબ ડોક્ટરની લાઈન લેવા માટે ત્યાં આટલા બધા હાર્ડ વિષય હોય તો આપણે ઘણા પૈસા ખર્ચીને અને અહીંયા આગળ જેને કહેવાય એ પ્રમાણે મહેનત કરીને ત્યાં બધી જ રીતે ભણાવવા માંગીએ છીએ, કારણ કે એને આપણે ટોપ પહોંચાડવા માંગીએ છીએ. અને અહીંયા આગળ આપણે બધા સિદ્ધ બનવા માંગીએ છીએ, પરંતુ સિદ્ધ બનવાની શું ભૂમિકા છે એની અંદર આપણે આમાં આળસ કરીએ, અથવા તો ના સમજવા માંગીએ, અથવા તો હાર્ડ કરીને આપણે મૂકી લઈએ, તો એનો નંબર કેવી રીતે? પોઈન્ટ ખ્યાલ આવે છે આપણે? એટલે ઉત્સાહ રાખો. અને બીજી વાત સમજો, 5% સમજાય ને, 5% કોઈ બી વિષયના 5% તમને કેટલું સમજાય છે ઇમ્પોર્ટન્સ નથી, પણ તમારી જિજ્ઞાસા કેટલી છે તે ઇમ્પોર્ટન્સ. જીવ જે ઊંચું પુણ્ય બાંધે છે ને, તો કે છે કે ઊંચું પુણ્ય કે છે કે જિજ્ઞાસાથી બાંધે છે. બહુ એક સમજવા જેવી વાત. એને જે અંદરમાં કે આ મારે સમજવા જેવું છે, આ શું કહેવા માંગે છે, આ મારા આત્માના હિતની વાત છે, તમને દર્શનની વાત છે, મારા હિતની વાત છે, એમ કરીને ગરજ કરીને પણ, આળસ છોડીને પણ, પ્રવાસ કાઢીને પણ, જેટલો એ જેને કહેવાય કે એના માટે તે તત્પર રહે છે, તો એ વખતે એવા પુણ્ય બાંધે છે કે આગળ જઈને એનું જ્ઞાન ઉડી જાય. બહુ એક સમજવા જેવી વાત. એટલા માટે હકાર આવો, નહીં આ મારી પાસે ભલે નથી સમજવાતી, પરંતુ મારે સમજવી છે, એમ વારંવાર આપણે એનો ઇન્ટરેસ્ટ લેવો પડે. બરાબર છે? એ પ્રમાણે આને સમજવાનું. ચલો હવે આગળ. હવે આની અંદર બીજા બી વિષયો છે, પણ એમાં મારે આપણા બોલ કરવું છે. આત્મભૂત પણ લખ્યું છે, અનાત્મભૂત પણ લખ્યું છે, એ થોડો હેવી ના થઈ જાય. બરાબર છે? પછી કોઈને સમજવું હોય તો આપણે એને સમજી લઈશું બોર્ડ ઉપર. હમણાં એને થોડું બધું એક સાથે ઓલું હેવી ના થઈ જાય એટલે આપણે એને બોલ કરીએ, એવી સમજવાનું છે. પરંતુ એ થોડું સાઈડ ઉપર હવે સમજે. તમને દ્રષ્ટિના આઠ અંગ, આ આઠ અંગ શું છે? આ આઠ અંગ મેં આ વિષય એટલા માટે સિલેક્ટ કર્યો કે હું હમણાં આ બધા વિષયો લઈને આવ્યો છું, એટલે આ અહીંયા જે ચાલવાના છે ત્યાં નથી લીધા. એક જ વિષય છે, એની અંદર એક જ અંગનો જેને કહેવાય 70% પાસ પૈસાવીને આવ્યો છું. એના 6 લેક્ચર થયા છે, એક અંગ, અને એક અંગનો 70% પાસ પૈસો છે, અને એક જ અંગનો હજી 30% માર્ક બાકી છે, બાકીના 7 અંગ બાકી છે જે મારે અહીંયા આગળ સ્વાધ્યાય કરવાનો છે. જીનાગમ કેટલું ભરેલું છે આ ખ્યાલમાં આવે. બીજી ભાષામાં વાત કરું તો મોટો પાક તમારે ક્યાં છે એ સમજો. એટલે મારી થોડી ગાડી પણ જશે, મારી બધી ગાડી પકડવા માટે મારી આ ગાડી જશે. એટલે તમે એ પ્રમાણે સાથે સાથે જશો, બહુ સરળ છે. અને પોતાના જીવનની અંદર બોલવાના છે, આમ જેને કહેવાય ને, આમાં સમજવાનું નથી, આમાં અહેસાસ કરવાનો છે. તમે સમજો એના કરતા તો 8 અંગ કયા છે સમજો. નિસંકિત અંગ, નિકાંક્ષિત અંગ, પછી નિર્વી ચિકિત્સા, અમૂર્દ્રષ્ટિ, ઉપગુહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. બરાબર, આ 8 અંગ કઈ? નિસંકિત, નિકાંક્ષિત, નિર્વી ચિકિત્સા, અમૂર્દ્રષ્ટિ, ઉપગુહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આ કેટલા છે? કહે છે કે આ 8 અંગ છે. એ કોને જોવામાં આવે? સમય દ્રષ્ટિને જોવામાં. અહીંયા થોડી કઈક બીજી બી વાત કરી લો, મુખ્ય રૂપથી નહીં, હકીકતમાં સાચા સમય દ્રષ્ટિને જ જોવામાં આવે. પરંતુ કે જે કે મિથ્યા દ્રષ્ટિઓમાં પણ આવા લક્ષણ જોવામાં આવી શકે છે, તો શાસ્ત્રકાર એને આભાસ રૂપ કહે. જો તમને દર્શન થાય તો એ સત્યાર્થ છે, અને જો તમને દર્શન ન થાય તો તેને આભાસ જેવા લાગે. આભાસ જેવા લાગે એટલે શું? કે એવી જાતનું એને કંઈક દેખાય. આપણે જયારે ચાલશે ને ત્યારે ખબર પડે, તેને એમ લાગે કે આ બધું તો મને પ્રગટ થઈ ગયું છે, પણ અનુભવ છે તો એ બધા સત્યાર્થ છે એમ સમજવું. ઓકે, ઠીક છે, હવે જોયું. અને બીજી વાત, ભાઈએ શરૂઆત એની આગળ કરી, એ પોઈન્ટ પણ ધ્યાન રાખવા જેવો છે કે જે જીવને તમને દર્શન પ્રગટ થાય એના જીવનમાં તો આ આતંક જોવામાં આવે, પણ જેને તમને દર્શન કરવું હોય તો પણ કહે છે કે આ આતંકમાંથી એને ગુજરવું પડે. એની વિકલ્પાત્મક ધારા જે છે એનું જે જ્ઞાન કામ કરશે તો કહે છે કે એ પણ ક્યાં કામ કરશે? આપણા કેવા વિચારો હશે તો આપણે સમ્યકના નજીક હોઈશું, કે જેવા વિચારો સમ્યક દ્રષ્ટિના હશે એવા વિચારો આપણી ભૂમિકામાં આવશે ત્યારે તો આપણે એને નજીક હોઈશું. એનાથી વિરુદ્ધ હશે તો આપણે સમ્યક સંરૂપ પણ નહીં જોઈએ, પણ પકડાય છે કેવો નંબર. એટલે એની પૂર્વની ભૂમિકામાં પણ આ ટાઈપનો વ્યવહાર એને જોવામાં આવે. હવે જુઓ, સૌથી પહેલા નિસંકિત અંગ, એની અંદર નિસંકિત શબ્દનો પ્રયોગ સમજો જરા. નિસંકિત એટલે શું? શંકા રહી. ઠીક છે, શંકાના બે અર્થ છે. કયા કયા છે શંકાના બે અર્થ? શંકા એટલે શું? શંકા એટલે પછી બીજું કઈ આવે? બીજો કોઈ યાર તમે એનું ગુજરાતી કરીને મને કહેજો. ઓકે, જો શંકાના બે અર્થ કર્યા. એક લાઠી સંહિતા આપણી ત્યાં ગ્રંથ છે, તેની અંદર શંકાના બે અર્થ કર્યા છે. એક શંકાનો અર્થ થાય છે ભય, ભય ભય, અને એક શંકાનો અર્થ થાય છે શંકા એટલે સંશય. બે, એક શંકા શબ્દનો અર્થ થાય છે ભય, અને એક શંકા શબ્દનો અર્થ થાય છે સંશય. ઠીક છે, બરાબર ને? સમ્યક દ્રષ્ટિ નિસંકિત હોય છે, નિશંક હોય છે, એનો અર્થ શું? કે તે ભય રહિત હોય છે અને તે સંશય રહિત હોય છે. આટલું ક્લિયર આપેલા શબ્દ સમજ્યા. હવે આગળ, સાત પ્રકારના ભય જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અરસ્તા ભય, અમુક્તિ ભય અને આકસ્મિક ભય. આ સાત પ્રકારના ભય હોય છે સંવેગ દ્રષ્ટિ ધર્માત્મા. એ કહે છે કે આ સાત પ્રકારના ભયથી રહી ભય. આ એક ટોપિક થયો, આ એક ટોપિક. બરોબર, હવે બીજો ટોપિક, કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે છે કે તેને તત્વ સંબંધી કોઈ પણ પ્રકારનો સંશય જોવામાં આવતો નથી, એને કોઈ પણ પ્રકારનો ડાઉટ જોવામાં આવતો નથી. ચાર એને પણ નિશંકિત કહેવામાં આવે. તત્વ સંબંધી તત્વ કેટલા છે? નવ પણ કહી શકીએ, સાત પણ કહી શકીએ, બરાબર. તો જે નવ અથવા તો સાત તત્વ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો એના સ્વરૂપ વિશે કોઈ પણ પ્રકારનો ડાઉટ જોવામાં આવતો નથી, તેને પણ નિશંકિત પણ કહેવામાં આવે. અને કોઈ પણ પ્રકારનો ભય જોવામાં આવતો નથી, તેને પણ શું કહેવામાં આવે છે? તો કહે છે કે એને પણ નિશંકિત પણ કહેવામાં આવે છે. આખું પહેલા ક્લિયર થઈ ગયું, આ એની ડેફિનેશન થઈ ગયું. હવે જુઓ, ત્યાં આગળ મારો જે કોર્સ પૈસો એમાં આલોકભાઈ, પરલોકભાઈ અને આજની પ્રવચન કરી આવ્યો મરણભાઈ, આ ત્રણ લેક્ચર, આ ત્રણ ભાઈ ખાલી પૈસા છે. છ લેક્ચરમાં કેટલા પૈસા છે? હા, ત્રણ. ટોટલ સિક્સ લેક્ચર અને એની અંદર આ ત્રણ આલોકભાઈ, પરલોકભાઈ અને મરણભાઈ આ ત્રણ ત્યાં પતાવ્યા છે. મારો મિત્ર મેં આજે જ બપોરે નક્કી કર્યું કે બાકીના જે બધા ભાઈ છે એ આપણા બધાના નીકળી જાય એટલા માટે અહીંયા પતાવ્યું. ઓકે, ક્લિયર? બરાબર કેમ કહેવાનો મતલબ? એટલે આખો એક સબ્જેક્ટ ઓલો થઈ જાય અને પછી બીજા બી આપણે અંગો આપણે ચલાવીશું. બરાબર, કેવી રીતે એનું સ્વરૂપ શું છે? સામાન્ય થોડી એવી બ્રેક આપી દઉં શું કહેવા માંગે છે ભાઈની અંદર. સમજો, સૌથી પ્રશ્ન તો ઉત્પન્ન એ થાય કે ભય કેમ લાગે છે? પછી ભય કેમ લાગે છે? ભયનું કારણ શું? ભયમાં શું થાય છે પ્રશ્ન નથી. સામાન્ય બરોબર, ભયમાં શું થાય છે પ્રશ્ન નથી, પણ ભય કેમ લાગે છે એ પ્રશ્ન છે. બઉ સરસ, સામાન્ય બરોબર. મેં ત્યાં આખો વિષય લીધો છે. ભય છે તે ચારિત્રમ બોની પ્રકૃતિ છે. કોની પ્રકૃતિ છે? ચારિત્ર મોહિની પ્રકૃતિ. પણ જીનાગમની અંદર કે જે કે આ જે ભય જે છે, જે ભય પ્રકૃતિના ઉદયમાં ભય જોવામાં આવે, ભય એટલે ડર, બરાબર કહીએ તો ભય જોવામાં આવે છે. તો જીનાગમની અંદર એ પ્રમાણેની વાત કરી છે કે મિથ્યાત્વને કારણે આ જીવને ભય જોવામાં આવે. તો કે મિથ્યાત્વના કનેક્શન શું છે એ ખબર નથી પડતી. ભય પ્રકૃતિના ઉદયમાં ભય જોવામાં આવે, હાસ્ય પ્રકૃતિના ઉદયમાં હાસ્ય જોવામાં આવે, પણ પકડાય છે કે મને મતલબ રતિ કર્મના ઉદયમાં રતિ જોવામાં આવે, સુહાવણું લાગે. તો કહે છે કે તમે ભય પ્રકૃતિના ઉદયમાં ભય કહો એ તો સમજમાં આવે છે, પણ મિથ્યાત્વના કારણે ભય જોવામાં આવે છે એમ કે પણ પકડાયો હોય, બરાબર કે તમે બી સમજો ને આપણે ગણતરીમાં જઈએ. આ જીવને મિથ્યાત્વના કારણે સ્વ અને પરનું શ્રદ્ધા નથી. એનો અર્થ એ થઈ ગયો કે જગતની અંદર જે પણ કોઈ પદાર્થ છે, ચાહે સચેત પદાર્થ છે કે ચાહે અચેત પદાર્થ છે, એ બધાની અંદર કઈ બુદ્ધિ કરે છે? એકત્વ મગત્વ બુદ્ધિ કરે છે. અને શું બુદ્ધિ કરે છે? આટલો ક્લિયર? પેલા તો આ પકડો, એક એક પોઈન્ટ પકડતા જાઓ. આ જીવને મિથ્યાત્વના કારણે પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ પડી છે, યા તો એકત્વ મમત્વ ઇત્યાદિ વગેરે બુદ્ધિ પડેલી. હવે આ મિથ્યાત્વના કારણે આવી બુદ્ધિ તો પડેલી છે, તો હવે એની અંદર કોઈ એના ઇષ્ટના સંયોગ થાય, એના ઇષ્ટનો સંયોગ થાય, તો સંયોગ થયા પછી એટલે જે કે ચાલ્યા ના જાય તેનો એને ભય જોવામાં આવે. ખ્યાલ આવે છે કે નથી આવતો? એને સરળ કરીએ જજી, પરંતુ આ થોડા શબ્દો શબ્દ બરોબર કે નહીં. અનિષ્ટનો સંયોગ થઈ ના જાય તેને શું જોવામાં આવે છે? ભય જોવામાં આવે. ઈષ્ટનો વિયોગ થાય તો શું જોવામાં આવે? જે પદાર્થ ગમે છે, જે પદાર્થ ગમે છે તે આપણે ત્યાંથી ચાલ્યા જાય, આપણા જોડેથી સંયોગમાંથી ચાલ્યા જાય, તો આપણે શું જોવામાં આવે? તો ભય નથી જોવામાં આવતો, તો શોક જોવામાં આવશે. શોક અને ભયમાં ડિફરન્સ છે. શોક અને ભયમાં ડિફરન્સ છે. દાખલા તરીકે છોકરો છે, હવે છોકરો અહીંયા આગળ સમજો કે આપણાથી દૂર ચાલ્યો જાય, તો આપણને શું જોવામાં આવશે? શોક જોવામાં આવશે. અને છોકરો સાથે હોવા છતાં પણ, સાંભળજો બરોબર, છોકરો સાથે હોવા છતાં પણ છોકરો ચાલ્યો તો નહીં જાય ને, તેનો શું જવાબ આવે છે? બંનેમાં ડિફરન્સ પકડાય, બરાબર ને? પૈસા, એકદમ સરળ સરળ ઉદાહરણ આપીએ એટલે થોડું જલ્દી તમને બેસી જાય, બરાબર ને? પૈસા, બરાબર ને? હવે પૈસા ના હોય તો આપણને શું થાય? પૈસા ના હોય તો શું થાય? શોખ થાય, બરાબર કે નહીં? પૈસા કમાવા રાખ્યો, દુકાન ખોલી છે, પરંતુ અહીંયા આગળ જેને કહેવાય કે દુકાન ચાલતી નથી, તો અહીંયા આગળ શું થઈ જાય? આપણને શું થઈ જાય? શોખ. એનો અર્થ એ થઈ ગયો, હવે સાંભળજો બરોબર, એનો અર્થ એ થઈ ગયો કે જેની દુકાન ચાલતી નથી તે પણ શોખ ના કારણે પણ શું છે? દુઃખી છે. ઠીક છે, બરોબર? આટલું બરોબર છે? જેની દુકાન ચાલતી નથી, પૈસાની કમાણી થતી નથી, તો પણ તે શોખના કારણે કેવો છે? હવે મારો પ્રશ્ન એ છે કે જેની કમાણી ઘણી થાય છે, એના ઘણા બધા પૈસા એને આવે છે, તો પણ એ છે કે આ બધા પૈસા મારાથી ચાલ્યા ના જાય તેનો શું જોવામાં આવે છે? ભય. અને ભયના કારણે સુખી છે કે દુઃખી છે? આ બધું તો ખબર પડે ને. આ બધી ચીજો પોતાના જીવનમાં જોવાની છે, આ પ્રેક્ટિકલ જોવાની છે. હવે એને પૂછીએ છીએ કે પૈસા કોના છે, તારા છે કે પૂતગલના છે? એ પૈસા જે છે એ દ્રવ્ય કયું છે? જીવ દ્રવ્ય છે કે પૂતગલ દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય છે. તારું છે પરંતુ એનો સ્વામી છે નથી. એ આવી જાય તો પણ તારા જ્ઞાનનું ધ્યેય છે, અને એ અહીંયાથી તારા સંયોગમાંથી દૂર થાય તો પણ એ શું છે? તારા તારા જ્ઞાનનું ધ્યેય છે. પરંતુ આ પૈસા કોના? તો કે છે કે મા, અથવા તો આ પૈસાથી હું કેવો થઈ જાઉં? સુખી થઈ જાઉં. તો કે છે કે પૈસાથી સુખ માને અથવા પૈસાને મારા માને, તો અહીંયા પૈસા ન મળે ત્યારે શોક કરે, અને પૈસા આવી જાય છતાં પણ ચાલ્યા ના જાય તેનો ભય કરે, એટલે બંને સ્થિતિમાં શું કરે? એ દુઃખી કરે. આ ખ્યાલ આવે? ઘરમાં પત્ની છે, સરળ સરળ, આ બધું સરળ સરળ, સમજે કે નહીં? ઘરમાં પત્ની છે, અને સુખનું કારણ કે દુઃખનું કારણ? હમણાં ના કહેતા, મને ખાનગીમાં કહેજો. પત્ની સુખનું કારણ પણ નથી, દુઃખનું કારણ પણ નથી. હવે સાંભળજો બરોબર, હવે પત્ની છે ને, તો પત્નીની અંદર મોહ પડ્યો છે. સરસ સમજે જરા, પત્નીની અંદર શું પડ્યું છે? આપણને મોહ બુદ્ધિ પડેલી છે. પત્ની કોણ? કે પત્ની મારી, અને હું એનો સ્વામી. બરાબર? ઠીક છે, બરોબર. હવે તમે મને એમ કહો કે પત્ની બીમાર પડી ગઈ, માન લો પત્ની કેવી થઈ ગઈ? અને બહુ બીમાર પડી ગઈ. તો કે છે કે પત્ની બહુ બીમાર પડી જાય, બરાબર કે નહીં? કહેવાનો મતલબ, તો આપણને કદાચ ભય થઈ જાય, સમજમાં આવે? એ જતી ના રહે, ખ્યાલ જતી ના રહે. એટલે મેં તારી ભાષા વાપરી. હા હા, જ્યાં મોકલવી હોય મને વાંધો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો કે આ પત્ની જતી ના રહે, બરાબર કે નહીં? તો એનો ભય થાય તો સમજી શકાય છે. પરંતુ પત્ની ફર્સ્ટ ક્લાસ હોય, હેલ્ધી બોડીની હોય સરખી, અને મતલબ કે નિરોગી કાયા હોય, છતાં પણ આપણને ભય હોય કે ના હોય? જે વખતે એનું શરીર સારું છે, સાંભળજો બરોબર, હવે તપાસ કરજો તમે પોતાના ચિંતન ની અંદર, જે વખતે એનું શરીર સારું છે, એની કોઈ પણ પ્રકારની સાથે નથી, એમ હોવા છતાં પણ મોહ તીવ્ર છે, તો એની આપણને ચિંતા અંદરમાં અવ્યક્તપણે રહ્યા કરે છે, અને અંદરમાં અવ્યક્તપણે એવો ભય રહ્યા કરે છે કે આને કઈ ફાયદો નહીં જાય. પણ ખ્યાલ નથી આવતો, કેમ ખબર ખ્યાલ નથી આવતો? કેમ પકડાતું નથી? કારણ કે મોહની તીવ્રતા પડી, મોહની તીવ્રતાની અંદર અંદરમાં જે અવ્યક્તપણે જે ભય આપણને ચાલુ છે, મોહની તીવ્રતામાં જે અવ્યક્તપણે એટલે છે કે આપણા એને આગળ ભય ચાલુ જાય છે, તો એ છે કે આપણને પકડવા નથી. વિચાર મેં ત્યાં ઉદાહરણ આપ્યું હતું, આપણા ઘરે જઈને કહેવાય કે છોકરાનો જન્મ થાય તો આપણે શું વેચીએ? અહીંયા શું વેચાય ભાઈ? તમારા માયામીમાં પેંડા પેંડા વેચાય છે, બસ ત્યારે પેંડા રાખો. તો કે છે કે અહીંયા આગળ પણ માયામીમાં શું વેચાય છે? એટલે કે પેંડા. ક્યારે વેચીએ આપણે? જો છોકરો નતો ત્યાં સુધી શું થતું હતું? ઘણા વર્ષે છોકરો નતો થયો, ઘણા વર્ષ સુધી તપણે શું થતું હતું? શોક થતો હતો. શોક હતો, નથી 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 કરીને શોક થયો. જેવો અહીંયા છોકરો થયો, એની સાથે શું થઈ ગયું? ભય ચાલુ થઈ ગયો. સમજ્યું બરોબર? જેવા સંયોગની પ્રાપ્તિ થઈ, એની સાથે તે સંબંધીનો ભય ચાલુ થઈ જાય છે. ફરીથી કહું છું, તમે જરા ધ્યાન આપજો, આ પ્રકરણ મામૂલી નથી, આ થોડો રિસર્ચનો વિષય છે. સાંભળજો, છોકરો નતો ત્યાં સુધી છોકરા સંબંધીનો કોઈ વ્યવસ્થિત ભય નતો. છોકરો નતો ત્યાં સુધી એ સંબંધીનો કોઈ ભય નતો, ત્યાં સુધી આપણને શોખ હતો. પરંતુ જેવો છોકરાની અહીંયા આપણને પ્રાપ્તિ થઈ, એનો જેવો અહીંયા આગળ સંયોગ થયો તો સંયોગ સાથે એ સુસંગ થઈ ગયું, એટલે કે સંયોગની સાથે પહેચાન થઈ ગયું કે આ ઘણા ટાઈમે મારે અહીંયા જયારે છોકરો આવ્યો છે પારું બંધાયું છે તો કઈ એને થઈ તો નહીં જાય ને, એવું આપણે એની સાથે ભાઈ ચાલુ પહેલા ગઈ છે એ વખતે પણ. એટલે કે અહીંયા આગળ બધાને હરક કરે, પાર્ટી પણ મનાવે, બધાની ઘરે પહેલાનો બોક્સ મોકલે, છતાં પણ અંદરમાં અહીંયા આગળ સરગ્ન દેવ કે છે કે તને છોકરા પ્રત્યે મહત્વ બુદ્ધિ પડેલી છે તો છોકરાના સંયોગના સાથે અહીંયા અવ્યક્તપણે એના સાથે એને કઈ થઈ તો નહીં જાય ને, તો નો પડ્યો છે તો કઈ કે તેનો ભય પણ અહીંયા આગળ ચાલુ પકડાતો નથી. આ પોઈન્ટ પકડે છે કે જગતની અંદર જે જે સંયોગ આપણને પ્રાપ્ત થાય છે, જગતની અંદર તમે કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કરો, જગતની અંદર જે પણ સંયોગોની પ્રાપ્તિ કરો એની સાથે શું થઈ જાય છે, એની સાથે ભય ચાલુ થઈ જાય છે. ભય કેમ ચાલુ થઈ જાય છે? હા, કેમ ચાલુ થઈ જાય છે? કારણ કે પદાર્થ નો શું પડેલો છે? મોહ પડેલા. તો ભયને દૂર કરવાનો ઉપાય શું છે? મોહને દૂર કર. અને મો દૂર કેવી રીતે થશે? સમ્યક દર્શનથી થશે. વેરી ગુડ. મો ફેરા અને સમ્યક કેવી રીતે થશે? સ્વપરનું ભેદ વિજ્ઞાન કરશે. જગતના જે પણ પદાર્થો છે નથી ગમતા એને ગમે ત્યાં મૂકી આવો, ગમે છે એને તમે લાવી દો, સમજો? પરંતુ એ તમારા હાથની વાત જ નથી. પરંતુ માની લો કે તમે ગમે તેટલા એને પાછળવા માંગો તો તમે જેટલા જેટલા પદાર્થની અંદર અરે એક શક્તિ પિનનો પણ રાગ આવશે તો કહે છે કે તેનો ખોઈ જવાનો ભય નહીં આગળ ચાલુ. સ્વરૂપમાં એવું પડ્યું છે કે નહીં કહેવાય. કોઈ પણ વસ્તુ લાવો, ઘરે ગાડી લાવો તો ગાડી લાવવાની સાથે શું થઈ જશે? ભય ચાલુ થઈ જશે. મનમાંથી કોઈ પણ ચીજ લાવો તો શું થઈ જશે? ચાલુ. આ લેપટોપ તો કે લેપટોપ લાવ્યા તો લેપટોપ લાવવાની સાથે શું ચાલુ થઈ ગયું? ભાઈ ચાલો ભાઈ ચાલો કે એને ક્રેશ તો નહીં પડી જાય ને. ચાલો કે નહીં? મતલબ તમે કીધું તું તમારા બોલની અંદર છે ને બધા સ્પીકરો લગાડ્યા હોય છે. ક્યાં લગાડ્યા તમે છો બોલમાં? બાય વન ગેટ વન ફ્રી, બરાબર? એ તો શું? આ તો તમે જવાબ આપશો, હું થોડો આપીશ. બાય વન ગેટ વન ફ્રી. મોલની અંદર તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો ત્યાં આગળ સમજો કે સ્ટીકર મારેલું હોય છે, બાય વન ગેટ વન ફ્રી. એટલે શું એનો અર્થ? શું થાય? એક પર એક ફ્રી, બરાબર ને? સારી સમય ભાષામાં. હા, અને ભાઈ શું આવી ગયો? બરાબર. બાય એની આઈટમ ગેટ ભાઈ ફ્રી. પોઈન્ટ પકડાય છે કે નહીં? પકડો. તમે જગતની કોઈ પણ વસ્તુ લઈ આવો એની સાથે શું થઈ જશે? એટલે તમને એનો ભય પછી ખ્યાલ નથી આવતો. ઇન્દ્રિય જનિત સુખ માટે જે જે પદાર્થો આપણે ભેગા કરવા માંગીએ છીએ પરંતુ એની સાથે આજે અવ્યક્તપણે આપણને ભય ચાલુ થઈ જાય છે. અરે એનું રિસર્ચ કરવામાં આવે તો શાંતિથી ઇન્દ્રિય જનિત સુખ પણ ભોગવી નથી શકતો. પરમાર્થી તો એ ભોગવી શકતો જ નથી, એ વાત તો છે, એને હું ભલે રીતે જોયું. પરંતુ અહીંયા આગળ કહે છે કે શાંતિથી અહીંયા ચેન પડવું જોઈએ, અહીંયા શાંતિ પડવી જોઈએ. જે પદાર્થોના મને સંપર્ક થાય છે એનાથી મને રિલેક્સ કરવું જોઈએ, પરંતુ હું અહીંયા આગળ રિલેક્સ નથી થઈ જતો. એનું કારણ શું છે? એનું કારણ શું છે? કે આ ભય છે. અને ભયનું કારણ શું છે? ભૂ પડે. અને આ જીવને એમ લાગે છે કે હું સારી રીતે સુંદર રીતે એને શું કરું છું? કે તે રોગો હું છું. દરેક ચીજની અંદર આ પ્રમાણે થાય છે. આ લોક સંબંધીનો ભય, પરલોક સંબંધીનો ભય, અહીંયા કહે છે કે મરણ ભય. અહીંયા દરેક જગ્યાએ કહેવાય જે જે પણ સંયોગ થાય છે તો તરત એનો ભય આપણને. સાત ભય ની અંદર સૌથી ભય કયો વધારે છે? આમાં કઈ શક્ય બોલું નથી હોતું કે આ હોય છે જેને જે વધારે હોય. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? છતાં પણ આપણે થિંકિંગમાં મતલબ આપણે શું વિચારીએ છીએ સાત ભયમાં સૌથી વધારે ભય કયો જોવામાં આવ્યો છે? દિનેશભાઈ પરલોક ભય કે છે. સાથે સાથે વધારે કયો જોવામાં આવે? જો આ બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે. એક તો સામાન્ય રૂપે એમ જ કહેવામાં આવે છે કે એને મરણનો ભય વધારે જોવામાં આવે છે. હકીકતની અંદર જો વિચાર વધારે કરવામાં આવે તો મરણ કરતા પણ વેદનાનો ભય વધારે જોવામાં આવે છે. આ પોઈન્ટ થોડું સમજજો જરા. જો આપણે થોડું જઈએ, સૌથી પહેલા તો મરણ ભય અને એક વેદના ભય, બંને જુદા જુદા સમજજો. જરા મરણનો ભય કેમ છે? મરણનો ભય કેમ છે? કારણ કે દેહમાં એકતા બુદ્ધિ છે. મરણનો ભય કેમ છે? કારણ કે આપણને દેહમાં એકતા બુદ્ધિ છે. અને એકત્વ બુદ્ધિને કારણે આપણને એમ થઈ જાય કે અહીંયા આગળ અમારું દેહ ચાલ્યું ના જાય તો સારું, જતું તો નહીં રહે ને, હું મરી તો નહીં જાઉં ને, બરાબર, મને વિયોગ તો નહીં થઈ જાય ને, એમ નિરંતર આ શું કરે છે? ભાવ મરણ કરે છે. નિરંતર એને મરણના ભય જોવામાં આવે છે. એનું કારણ છે તો કે છે કે દેહમાં એકત્વ બુદ્ધિ છે, અને એ દેહમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે એ આ દેહમાં રહેવા માંગે છે. અને આ દેહમાં રહેવા માંગે છે એટલા માટે એક એક સંગત મજબૂત દેહમાં રહેવા માંગે છે એની ઈચ્છા છે. અને દેહમાં એકત્વ બુદ્ધિ છે તેની મિથ્યા શ્રદ્ધા, દેહમાં એકત્વ બુદ્ધિ તેની મિથ્યા શ્રદ્ધા, અને તે દેહમાં રહેવા માંગે છે ઈચ્છા. બરાબર, કે મારે આ દેહમાં રહેવું છે, હજી મારે જીવવું છે, એવા એને પરિણામ જે છે તો કે છે કે તે ઈચ્છા છે. અને આ બંનેને કારણે શું જોવામાં આવે છે? તો કે એને ભય જોવામાં આવે છે. ત્યાં બે માણસ ચાલ્યો તો નહીં જાય ને, બરાબર છે કે નહીં? ઠીક છે, ઓકે. આ તો થયું મરણ ભય નું એક અંતર્ગત. મારે મરણ ભયમાં નથી જવું, મારે આગળ જવું છે. હવે સમજો, મારો પ્રશ્ન એક જ છે બધાને. હા ભાઈ, મરણ તો બધાને થવાનું, બધા મરણ થવાનું, ઓકે. આલોક ભાઈ, પરલોક ભાઈ, મરણ ભાઈ, વેદના ભાઈ, અરક્ષા ભાઈ, અભુક્તિ ભાઈ અને આકસ્મિક ભાઈ, આ સાત પ્રકારના ભય છે. એની અંદર આપણે સિદ્ધિ લાવીએ અત્યારે મરણ ભાઈ નું સ્વરૂપ જોયું સામાન્ય પણ, અને એમાંથી હવે આપણે વેદના ભાઈ આપણે જોઈએ છીએ. આગળના ભાઈઓનું પ્રકરણ ચાલી ગયું છે. એની આગળ આપણે થોડું થોડું સામાન્ય સમજ્યા કે ભય કેવી રીતે ઉત્પન્ન થાય, તેનું કારણ શું છે, કેવી રીતે છે, બરાબર છે? હવે જોઈએ. હા ભાઈ, આપણે કેવું મરણ જોઈએ છીએ? ચોઈસ કરવું હોય તો એ બધું આપણે વાંચીને બોલીએ છીએ. અંદરમાં શું પડ્યું એમ પૂછ્યું છે, જણાવે છે કે અંદરમાં આપણે કયું મરણ જોઈએ છે એમ ને. મારો પ્રશ્ન એ હતો કે એટેકમાં ચાલશે કે સમજો બીજો કેન્સર વેન્ટર વગેરે હશે તો બંને માંથી કયું મરણ જોઈએ? બે માંથી સિલેક્ટ કરજો તમે, બે માંથી સિલેક્ટ કરવાનું. તમારે ટીક લગાવી હોય તો તેમાં કરશો નહીં, અંદરથી જવાબ અંદરથી આવવો જોઈએ. શું પકડાશે, શું કહેવા માંગીએ છીએ? એક જગતની અંદર એટેકમાં મરણ જોતા આવીએ છીએ, બરાબર છે ને? એટેકમાં શું થાય છે? એટેકમાં લગભગ જનરલી પોલ્યુશન શું હોય છે? અહીંયા કોઈ છે ડોક્ટર? ઓકે, હા ડોક્ટર સાહેબ, એટેકમાં જનરલી શું છે? દુખાવો છે નથી એમ ને, પરંતુ એકદમ સમજો ને બહુ ઓછો ટાઈમ છે, ઓછા ટાઈમમાં છે. સાદી સરળ ભાષામાં કહીએ તો એનો જે દુખાવો છે એને દુખાવો કેટલો સમય કામ કરવો પડે તેને વેધવો પડે છે, બહુ ઓછા સમયમાં છે, બરાબર છે? હવે માની લો કે કોઈને કેન્સર છે, બરાબર, આપણે સમજીને ચાલીએ છીએ કે કેન્સરમાં શું છે તો કે ઘણો બધો દુખાવો સહન કરવો પડે. થોડું એમાં લાંબી આવ્યું હોય તો કે ઘણું બધું અહીંયા આગળ દુઃખો ભોગવવું પડે છે. આ એક બંને મરણની પોઝિશન બતાવી પહેલા તો, ઓકે, ઠીક છે, ક્લિયર? એટલે આપણે અંદરમાં અવ્યક્ત પડે અંદરમાં એવું સમજો એવું નિદાન કરીએ છીએ કે એટેકમાં મારું મોત આવી જાય તો સારું, બરાબર કે નહીં? જો કેન્સર વેન્સર થઈ જાય તો અહીંયા આગળ શું થઈ જાય છે કે આવી બને, બીજું કઈ ના થાય. તો કે છે કે અહીંયા આગળ કે છે કે એટેકમાં મારો મરણ આવી જાય તો સારું, અહીંયા આગળ કેન્સર જેવામાં મારે મરણ નથી કરવું. કેમ નથી કરવું? કારણ કે તેની અંદર શું જોવામાં આવશે? મને વેદના જોવામાં આવશે. અહીંયા મને એવી વેદના નહીં જોવામાં આવે. કદાચ થઈ ગઈ તો એનો સમય ઓછો જોવામાં આવશે, અને અહીંયા આગળ ઘોર અપાર મને વેદના જોવામાં આવશે. માટે લોકો એવું નિદાન કરી લેશે કે મારે મરણ થાય તો ભલે એટેકમાં આવે, પરંતુ મારે કેન્સરમાં મરણ કરવું નથી. આવું સ્તર્ય સાંભળજો બરોબર, આવું સ્તર્ય ચિત્તની અંદર અવ્યક્ત પડે એટલે કે પડેલું છે. આપણી ભાષા બદલાય છે પણ અવ્યક્ત પડે આવી ટેકનિક આપણે એને કહેવાય કે મરણ જોઈએ છીએ. અને આપણી પાસે તત્વજ્ઞાનની કમી ગણો કે ગમે તે ગણો, સમાજની એક એવી સ્થિતિ રહેલી છે કે માની લો કે આપણા 70-80 વર્ષના સમજો કે ઘરે કાકા હોય, અને અહીંયા આગળ સમજો કે 11 વાગે રાત્રે, અને રાત્રે 11 વાગે શું થાય છે કે રાત્રે 11 વાગે એમ જેને કહેવાય કે એ ઊંઘ્યા, અને પછી સવારે જયારે ઉઠીએ ત્યારે ઓલા કાકીને ખબર પડે કે આ ભાઈ ઉઠતા નથી, એટલે શું ખ્યાલ આવી ગયો કે આ ભાઈ શું થઈ ગયું એટલે કે મરી ગયા, બરાબર કે નહીં? હવે સવારે 5 વાગે આપણને ખબર પડે કે આ કાકા આવે શું થઈ ગયા, એક એક જતા રહ્યા, તો ઘરવાળા એમ કે છે કે બહુ સારું મરણ. શું વિચારે છે? અમારે આપણે અમારે ક્યાંય ને સાબરકાંઠાની ભાષામાં તો શું વાત કરે ખબર છે? કે ઊંઘમાં ને ઊંઘમાં દબાઈ ગયા, દબાઈ ગયા એટલે ખબર પડે ને કેવાનું. ઊંઘમાં ને ઊંઘમાં તમારા ભાઈ, તો તમારા ભાઈ એટલે ઓલા આ ઓલો ભાઈ નહીં, હમણાં ભાઈ વાળા ભાઈ, બરાબર કેવાનું. એટલે કે તમારા આ ભાઈ શું થઈ ગયું, એટલે કે દબાઈ ગયા, અને તેમાં દબાઈ ગયા એટલે કે ઊંઘમાં દબાઈ ગયા. અને એની શું મનાવે છે આ ખબર છે? બરાબર. તો કે છે કે એની ખુશી એ મનાવે છે કે એમને બીજો કોઈ પ્રોબ્લેમ, એટલે કે આ જગતનું કોરું અજ્ઞાન છે. સાંભળજો બરોબર, ભાઈ દબાઈ ગયા, આપણને એની ભાવભાષા ખબર નથી. એટલે છે કે સમજો, નિંદ્રા અવસ્થાની અંદર દબાઈ ગયા, સચેત અવસ્થા છોડીને દબાઈ ગયા, જયારે તત્વ વિચાર કરતા કરતા દબાઈ ગયા હોય તો બરોબર છે. પણ કે છે કે તત્વ વિચારના વિકલ્પ છોડીને દબાઈ ગયા, પ્રમાણ અવસ્થામાં દબાઈ ગયા. પણ પકડાય શું શું કહેવા માંગે છે, એની પાછળ શું આપણા ભાવ રહેલા છે કહેવાનો મતલબ. જાગ્રત અવસ્થા છોડીને ખબર જ ના પડી અને વિચાર કરવાનો મોકો પણ ના મળ્યો, એ વખતે ન જાણે કેવી જાતના એ વખતે એને પરિણામ થયા હોય, કઈ આશ્રય ધ્યાન ચાલે છે કે રોદ્ર ધ્યાન ચાલે છે, ઘર કુટુંબ પરિવારની ચિંતા છે કે હજી ઘણા પૈસા ભેગા થઈ જાય તેનું અહીંયા આગળ રોદ્ર ધ્યાન ચાલે છે, એવું કઈ ખબર નથી. અને ખાલી અહીંયા આગળ તે છૂટી ગયો, એની ઘરવાળા ખુશી મનાવે છે કે સીધું સીધું સરસ મત આવી ગયું, એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડી, અને એમને એમ ભય કેવા થઈ ગયા, દબાઈ ગયા. શું સોચ છે આપણું? શું ચિંતન છે? શું આ અમારા મરણ છે? શું આ સારું મત છે? અને આપણે પ્રેક્ટિકલ જોઈએ, વિચારીએ તો શું છે આ બધું કહેવાનું તમે? અરે અહીંયા કેન્સરની પીડા પણ કેમ ના હોય, પરંતુ જાગ્રત અવસ્થા છે તેની અંદર તારું જીવન છે. અહીંયા આગળ જયારે પરિણામ ઉત્પન્ન થાય છે, અહીંયા ઉપયોગ જયારે જયારે જાગ્રત છે, અને એની અંદર તારો દેહ છૂટશે, તે જેટલો પણ આ તત્વના જ્ઞાન લીધા જે તત્વ સંસ્કાર રહ્યા છે, જો આપણા ભેદની અંદરની તે વાત સાંભળી છે, તો એ વખતે ભલે અહીંયા આગળ પીડા ઉત્પન્ન થતી હોય, પણ પીડાના કાળની અંદર પણ શું એ પ્રમાણે ચિંતન કરે છે? તો કે છે કે આ દેહ છે હું નથી, હું તો આત્મા છું. તો એવા વખતે પણ તારો દેહ છૂટે છે, તો એ મરણ ને સારું મરણ છે. એટલે જેની અંદર તત્વ વિચારની ધારા નથી, જેની અંદર આ દેહની અંદર એકત્વ વૃત્તિ પડી છે, અને અહીંયા આગળ એટેક નો સંયોગ થઈ ગયો, અને તું એમ કે છે, સાંભળો, તું એમ કે છે કે આ મારું સારું મત છે, ને આ તારું સારું મત નથી, આ બહુ તારું ખરાબ મરણ. અને જેને આખી જિંદગી આ તત્વજ્ઞાન કર્યું, જેને ગમે તેવી ઘડી કેમ ના જાય, બહારમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ના બની જાય, તો એ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ કે છે કે ભેદ જ્ઞાનપૂર્વક દેહ છૂટે છે, તો કે છે કે તારું જીવન પણ સારું છે અને તારું મરણ પણ. કેવી રીતે સમજશું? બધાના માથે બસ ભંભરાઈ રહ્યું છે, એ તો બધાને ખબર છે. તમારી મોતની વાત નથી ચાલતી, એ તો મરણ ભાઈમાં જતું રહ્યું. અહીંયા વાત ચાલે છે વેદનાની, કયા સમયે કયા કલિયુગના પરમાણુ ક્યારે અહીંયા છઠ કરતા પહેલેથી જવાના છે, ક્યારે અહીંયા સાતાના ઉદયમાંથી ક્યારે અસાતાનો ઉદય આવી જશે, અને તેને અહીંયા આગળ વેદના થવાની છે, એ વખતે તારી તૈયારી કેટલી છે? આ વેદનાનો ભય દૂર કેવી રીતે થાય, મારે એનો ઉપાય કરવાનો છે. કારણ કે વેદના દૂર કેવી રીતે થાય એ તારા હાથની વાત નથી. અહીંયા આગળ ગમે તેટલી વેદના થશે, સાંભળજો બરોબર, અહીંયા ગમે તેટલી વેદના થશે, તો તીર્થંકર ચક્રવર્તી કે અહમિન્દ્ર કોઈ પણ આવીને તારી વેદનાને દૂર કરવા માટે સમર્થ નથી. કારણ કે તે બધા અહીંયા આગળ પરદ્રવ્ય છે. બહુ એક સમજવા જેવી વાત છે, તે જે કર્મ બાંધેલા છે, તો કે તારે હૃદયમાં આવવા વાળા, અને એનો ભોગવટો કોને કરવો પડશે, એટલે કે તારે જ કરવો પડે. તો વેદના તો થશે, તું ગમે ત્યાં જગ્યાએ પણ ચાલ્યો જા, વેદના તો થશે, અને સાથે તને વેદના થશે, પણ ભય, આ ભય કેવી રીતે માટે, એનાથી ભેદ વિજ્ઞાન થશે તો હું કેવી રીતે ચિંતન કરું? આ વેદના, વેદના શું છે? ચલો વેદના શું છે, વેદના પોતાનામાં શું છે? જો શાસ્ત્રની અંદર વેદન શબ્દ બે માટે આવે છે, એક જાણવાના સેન્સમાં પણ વેદન આવે, અને એક સુખ દુઃખના વેદનમાં પણ એ શબ્દ આવે છે. બે પોઈન્ટ સીધા, એક જાણવાના સેન્સમાં પણ વેદન શબ્દ આવે છે, અને એક સુખ દુઃખના વેદન માટે પણ અહીંયા આગળ વેદન શબ્દ આવે છે. ઠીક છે, બરોબર છે. પરિણતિની અંદર સુખ દુઃખ વેદાય છે, એ 100% સાચી વાત છે, એ હબર નથી. પોતાની અવસ્થામાં, પોતાની પર્યાયમાં દુઃખ ક્યાં થાય છે? શરીરમાં થાય છે કે આત્મામાં થાય છે? કાલે બીજું દોઢ લગાવ અને ખબર નહી બધી જગ્યાએ આ જ જવાબ આપે છે. ઇન્ડિયામાં પણ આ જ જવાબ આપે છે. કારણ કે શું થાય છે એનું કારણ એ છે, કારણ કે આના માધ્યમથી વેદન થાય છે ને, સંયોગમાં દેહ છે અને સંયોગમાં દેહ છે અને જ્યાં દેહ છે ત્યાં આત્માના પ્રદેશો છે અને જ્યાં આત્માના પ્રદેશ છે ત્યાં સુખ નામનો ગુણ છે અને ત્યાં જ્ઞાન નામનો પણ ગુણ છે. બરાબર કે નહીં? એટલે જયારે પણ અહીંયા શું થાય છે કે આ શરીરના પરમાણુઓની સ્થિતિ પોતાની યોગ્યતાથી બદલાય છે, એ જ વખતે આની પરિણતિની અંદર અહીંયા આગળ સુખ ગુણનું વિપરીત પરિણમન જોવામાં આવે છે અને એ જે સુખનું વિપરીત પરિણમન જે દુઃખ જોવામાં આવે છે અને અહીંયા આગળ જ્ઞાન પણ છે તો જ્ઞાન એ દુઃખને પણ જાણે છે. તો અહીંયા એક જ પડ્યું છે તો અહીંયા આગળ એવું થઈ જાય છે કે શરીરમાં જે પણ આ બધું જે પણ થાય છે ક્યાં થાય છે, એટલે કે અહીં બઉ એક એક વાત શું સમજો, એટલે શરીરમાં શરીરના માધ્યમથી ફિલિંગ થાય ને એટલે એમ લાગે છે કે અહીંયા થાય છે. વેદન સમજો, વેદન ક્યાં થાય છે? જીવની અવસ્થામાં થાય છે. અને બીજી વાત નહીં સાંભળજો, શરીરમાં પણ નથી થતું, જાય સ્વભાવમાં પણ નથી, પણ જીવની એક સમયની અવસ્થામાં થાય છે. અંદરમાં જે ચૈતન્ય સ્વભાવ જાય સ્વભાવ છે એ તો સુખનો બનેલો છે, એ તો આખો સુખનો કંદ છે, પણ એની પ્રગતિની અંદર વર્તમાનની અંદર એક કર્મ છે, વિર્યાંતરાય કર્મ, અને એ વિર્યાંતરાય કર્મનો જયારે હીન ક્ષયોત્તમ હોય, થોડું આ એક નવી વાત સાંભળજો, વિર્યાંતરાય કર્મનો જયારે હીન ક્ષયોત્તમ હોય ત્યારે એને અહીંયા આગળ થતી પીડા એ સહન નથી થતી. પીડા પીડા વેદન અહીંયા જે દુઃખની ફિલિંગ થાય છે અહીંયા આગળ, કારણ કે એનો સ્વભાવ તો સહવાનો છે અને એટલું એ સહી નથી થતો, એની અંદર વિર્યાંતરાય કર્મનો હીન ક્ષયોત્તમ જોવામાં આવે છે, એના કારણે જીવને અહીંયા આગળ પીડા જોવામાં આવે છે. પરંતુ આ એક એવી સ્થિતિ છે, આ એની દેહની સાથેની આ આત્માની આવી એક સ્થિતિ છે. તો કે છે કે હવે અહીંયા શું થાય છે, તો કે આ પીડાને દૂર કરવાનો ઉપાય શું? તો પીડાને દૂર કરવાનો ઉપાય પીડા તરફથી લક્ષ હટાવવું તે છે. અને એ લક્ષ કોણ હટાવશે? તારો જ્ઞાન ઉપયોગ હટાવશે. અને એ જ્ઞાનમાં તાકાત કોણ આપશે? તારું વીર્ય આપશે. જયારે જ્ઞાનની અંદર વીર્યનો ઉછાળો આવે છે કે હું તો આ સ્વભાવ છું, હું તો આ જ્ઞાન સ્વભાવ રહેલો છું અને આ વેદના જે છે એ તો અવસ્થારૂપ છે, એ ખરેખર મારો સ્વભાવ નથી. આમ જયારે વેદનાથી ભેદ વિજ્ઞાન કરે તો શું થાય? ભલે વેદના હોય પણ વેદનાથી લગતી જતે તો અપેક્ષિત શાંતિ પણ, અપેક્ષિત શાંતિ પણ કેવી રીતે જીલીશું? કેવી રીતે મુનિરાજે જીતે છે આ વેદનાઓને? વિચાર તો કરો, ગજકુમાર મુનિરાજ અનેક પ્રકારના ઉદાહરણ સાંભળીએ છે. માથા પર શું છે? એટલે માથા પર સવિર્યો મુકાયું છે. પ્રથમાન યોગ ની અંદર જે જે ઉદાહરણ આવ્યા છે તેવા તો આપણે અત્યારે જીવનમાં જોયા નથી. માથા ઉપર કોઈના પર માથા ઉપર સગડી સડકથી આપણે હવે જોઈ છે. પરંતુ જેને કહેવાય કે પૂર્વમાં ગજકુમાર મુનિરાજ માથા ઉપર અહીંયા આગળ સગડી મુકાય છે, એ વખતે અહીંયા શું થાય છે? એટલે કે અહીંયા આગળ ભડભડ માથું બળે છે અને ભડભડ માથું બળે છે. પરંતુ અહીંયા આગળ ગજકુમારની દ્રષ્ટિ એનો ઉપયોગ ક્યાં છે? એટલે સ્વભાવ સંદૂપ છે. તો ત્યાં શું બળે છે? એટલે ગજકુમારના આત્માના પ્રદેશમાં રહેલા કર્મો બળે. આ બાજુ તમે શરીરનું કામ કરે છે, અગ્નિ અગ્નિનું કામ કરે છે અને ઉપયોગ એ બધાથી જુદું ભેદ વિજ્ઞાન કરે. અને જયારે આ ભેદ વિજ્ઞાન કરે છે તો સત્તામાં રહેલા કર્મ શું કરે છે? સત્તામાં રહેલા કર્મ જયારે બળી જાય અને બળી જાય છે તો શું થાય જાય છે? કેવળ નામનો ભણવો થાય છે. કેવી રીતે જીતીશું? કેવી રીતે તૈયારી છે આપણે? કેવી રીતે ભેદ વિજ્ઞાન કરીશું? બધાના સમજો, બધાના આત્માના પ્રદેશો કર્મો પડેલા છે, અનેક પ્રકારની વેરાયટીના કર્મો પડેલા છે. અત્યારે આ જે સાતા દેખાય છે, ન જાણે ક્યારે આ સાતાના પરમાણુ અહીંયા આગળ બદલાઈ જાય અને અસાતામાં આવીને પરિણમી જાય, ક્યારે વેદમાં આવી જાય. સરખું હુષ્ટ પુષ્ટ શરીર દેખાય છે, પથારીમાં પડી જઈએ એટલી ભયંકર વેદના થાય, કોઈ ડોક્ટરો કામ નહીં આવે તમારે, એ વખતે શું કામ આવશે? એટલું તત્વજ્ઞાન કામ આવશે. તત્વજ્ઞાન વગર દુનિયામાં કોઈ પણ જગ્યાએ ચડા જાઓ તમને સમાધાન નહીં મળે. તમારું જ્ઞાન જ તમારા સમાધાનનું કારણ બનશે. અને એવું જ્ઞાન કે જે સ્વભાવ બંધુ પડેલું જ્ઞાન, જેમાં ભેદ વિજ્ઞાન હોય તે જ્ઞાન તમારે કામમાં આવશે. કેવી રીતે જીતીશું? આ તમારાની તમારા ડોલરમાં અને અમારા રૂપિયામાં એ 50-50 રૂપિયાના પડીકા એટલે કે દવાના કામમાં નહીં આવે એમ કહેવા માંગે. ખબર પડી દવાના પડીકા એટલે કે 50 રૂપિયાનું દવાનું પડી શું, જેની અંદર આ સમજો દુઃખ ને દબાવે એવો ધંધો કરે, દુઃખ ને દબાવવું એટલે શું? અરે હવે ખબર નથી આ શું, જેને કહેવાય કે આ થોડી બધી દવા લે છે ને કોમ્બિપ્લાઇન વગેરે, ત્યાં મારે કોમ્બિપ્લાઇન ચાલે છે, ઘડી પીડા થાય ને ત્યારે પીડા બંધ કરે એવી દવા. હવે પીડા બંધ કરે છે કે તારા જ્ઞાન ને અચેત કરે છે, અચેત કરે છે એટલે પીડા છે, એટલું પ્રકરણ નથી કહેવાનો મતલબ. પીડા બંધ નથી થતી પણ આને ભ્રમ થઈ ગયો છે કે અહીંયા કરવાનો દુખાવો ઘટી ગયો, એની અંદર વધારે પાપ બાંધે છે, કારણ કે તે જ્ઞાનમાં રૂકાવટ કરી અંતરાય કર્મનો બંધ કરે છે. એક કર્મ ની ફાઇલ ખોલી અને ઘટિત કરીએ તો ખ્યાલ આવે છે કે ક્યાં પરિણામ શૂન્ય તરફ છે અને કયા પરિણામ પાપ તરફ છે. જ્ઞાન ક્ષેત્ર ને પીડાવાનું કામ કરે છે, અને જયારે અહીંયા આગળ વેદન જ્ઞાનમાં આવે છે, ખ્યાલમાં આવે છે, તો સતત તું ભેદ વિજ્ઞાન કરતો રહે તો શું થઈ જશે? એટલે કે એનું કામ કરતું કરતું અહીંયા આગળ બિગડી જશે, અને તું શું કરીશ? અહીંયા જ્ઞાતા સ્વભાવ તરફ તું એટલે કે વધતું કેવી રીતે ચિંતન કરીશું, કેવી દશામાં ઉભારીશું આપણે? શરણાનુયુક્તિ પણ વિચાર કરીએ, કરણાનુયુક્તિ વિચાર કરીએ, દ્રવ્યાનુયુક્તિ વિચાર કરીએ, ચારે અનુયુક્તિ વિચાર કરે તો જીવ અહીંયા આગળ આમ ઉપર ઉપડે. એકનું એકનું ચિંતન નહીં ચાલે, એ વખતે ઘણી પીડા હશે. હું દેહથી જુદો છું, દેહથી જુદો છું એવું હજી સંગત એટલું ચિંતન લાંબુ નથી ચાલતું. આટલું જ્ઞાન હોવા છતાં પણ ઉપયોગ ત્યાં આગળ પીડાની અંદર જોડાઈ જાય છે, ત્યાંથી હટતો નથી. એ વખતે તું ચરણાનુયોગ અને કરણાનુયોગનો વિચાર કર. ન જાણે કેટલા જીવોની પીડા કરીને હું આવ્યો છું, ન જાણે કેટલા બધા જીવોનો હું વધ કરીને આવ્યો છું. અનાદિ કાળથી અત્યાર સુધી મેં અસંયમની ભૂમિકા ભોગવી છે, અને અસંયમના પરિણામથી ન જાણે કેટલાય જીવોના ઘાત થયા છે, કેટલા મેં માથા ચૂંધ્યા છે તો કેટલાના હાથ પગ ચૂંધ્યા છે. મારી ગમે તેવી પ્રવૃત્તિની અંદર ન જાણે કેટલા જીવોના ઘાતની અંદર કેટલા બધા જીવોને અહીંયા આગળ તકલીફ પડતી હશે. આવો વિચાર કરે તો કહે છે કે પોતે પોતાની જાતે અહીંયા આગળ શાંત, અને પછી જયારે શાંત થાય, કારણ કે પીડા થઈ છે, વેદના થઈ છે તો એમને કઈ નથી મળતું, કઈ ને કઈ જેને કહેવાય પૂર્વમાં કર્યું છે તો તેનું ફળ વર્તમાનની અંદર એ ભોગવવા માટે આવ્યું છે. અને શું કહ્યું છે? તો કે જે કે એને કંઈક આવું જ કર્યું છે કે બીજાને પીડા પહોંચાડવી, અને જયારે બીજાને પીડા પહોંચાડવી છે તો તેને તને આ પ્રમાણેની સ્થિતિ બની છે. પણ હવે મારે કરવું શું? એટલે કે હવે શાંતિ રાખવી, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. સતત શું કરવું? એટલે કે ભેદી ના. બીજું શું કરવું? આત્મા સ્વભાવને યાદ કરવું. ત્રીજું શું કરવું? આત્મા સ્વભાવને ખોલવો. એમાંથી શું કરવું? એટલે પોતાની સંશક્તિનો વિચાર કરવો. એ સંશક્તિ કોણ આપે છે? પોતાનો આ વીર્યગુણ આપે છે. એ વીર્યગુણ સંશક્તિ સહન સ્વભાવી આત્મા તેનો વારંવાર વારંવાર વિચાર કરે છે. તો સમજો, સહવાની મારી શક્તિ છે એમ જયારે વિચાર આવે છે તો એના તરફથી ધ્યાન જતું રહે છે, તો એ બની શકે કે તીવ્ર પીડાની અંદર પણ ઉપયોગ ડાયવર્ટ થઈને ત્યાં સમય જશે. નરકની અંદર કેટલા નરકો છે? નરક કેટલા છે? 7 નરક છે. ઠીક છે, 7 નરકની અંદર 4 થી 7 બરાબર છે ને? ત્યાં 4 થી જેને કહેવાય કે 1 થી 3 નરક ની અંદર, તો જેને કહેવાય કે જાતિ સ્મરણ, સમય દર્શનમાં નિમિત્ત જાતિ સ્મરણ પણ કહી દીધું, બરાબર કે નહીં? દેશના બી કહી દીધી, કોઈ સ્વર્ગનો દેવ હોય જેને કહેવાય તે ત્યાં આગળ આવીને એને દેશના આપે તો સ્વપ્ન દેહ વિજ્ઞાન પૂર્વક તે સમય દર્શનની પ્રાપ્તિ કરી લે, બરાબર. અને પછી ત્રીજું કારણ કયું કીધું? બહુ સરસ, કયું કીધું? કે વેદના સમય કીધું કે ક્યાં કહેવાનો મતલબ? નરક ના નારકી ની વાત ચાલી રહી છે. હવે 4થી લઈને 7માં ચાલ્યા જાઓ. 4થી 7માં ની અંદર ઉપદેશ છે ત્યાં આગળ દેશના છે કે દેશના નથી, બરોબર ને? ત્યાં કયા કારણ છે? ખાલી 2 કારણ છે. કયા કયા છે? જાતિ સ્મરણ છે અને વેદના છે. ત્યાં કેટલી વેદના છે? વેદના કેટલી છે? સાંભળશે બરોબર. 6 દાડાકાર કે છે કે પહેલી નરકના સ્પર્શનું જે વેદન છે તે કહે છે કે કરોડો જીવો ભેગી કરીને પણ કહી શકાતું નથી. એટલી વેદના ક્યાં પડી છે? કે એટલી વેદના તો પહેલી નરકના સ્પર્શમાં પડી છે, અને એના કરતા અનેક ગણી વધારે બીજી નરકમાં પડી છે, એના કરતા અનેક ગણી વધારે ત્રીજી નરકમાં છે. 3 નરક સુધી તો બાજુ પર મૂકી દો, અને આપણે કઈ વાત કહીએ છીએ અત્યારે? એટલે 4થી નરકમાં, કે જ્યાં આગળ 4થી નરક થી લઈને 7મી નરક ની અંદર પણ અહીંયા આગળ કે છે કે કેટલા સમય દ્રષ્ટિ છે, એટલે કે દરેક નરક ની અંદર અસંખ્યાત સમય દ્રષ્ટિઓ છે. ત્યાં આગળ છે તો ખરા, હવે બીજી વાત સાંભળજો, ત્યાં આગળ ઉત્પન્ન થઈને પર્યાપ્તિ પૂરી થઈને સરસ સમય દર્શન કરી લે છે કે નથી કરી લેતા? તો કયા રીતે પણ કરી લે છે? કેમ એને અંતર્મોત માટે વેદના જતી રહેતી હશે? શું એવી પોઝિશન છે? ના, ત્યાં પ્રચુરાસાતાનો ઉદય વર્તી રહ્યો છે. પ્રચુર અસાતાના ઉદયની અંદર અહીંયા આગળ ઘણી બધી પીડા જોવામાં આવે છે, ઘણી વેદના જોવામાં આવે છે. આવી ઘણી વેદના હોવા છતાં પણ તે પોતાના ઉપયોગને ત્યાંથી હટાવી શકે છે કે નથી હટાવી શકે. તો એ જ નરકનો નારકી પોતાના ઉપયોગને ત્યાં આવી રીતે હટાવી શકે તો સારી તો એવી વેદના છે જ ને. કેવી રીતે તૈયારી કરીશું એ વખતે નરકના નારકીઓને યાદ કરજે અને એની પીડા વિચાર કરજે. આમ પ્રથમાન યોગથી શરણાનયોગ કરણાનયોગથી બધી રીતે વિચારીશ તો એમાંથી નિષ્કર્ષ શું નીકળશે કે હું પણ વેદનાને જીતી શકું. વેદવાની મારી તાકાત છે. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ થઈ જાય, ભલે કેન્સર થઈ જવું હોય તો થઈ જાય, આત્માને કોઈ કેન્સર નથી. ગમે તે ઉદ્યોગને વેદન થઈ જાય, આત્માને કોઈ રોગ નથી. ગમે તેવા ઉત્તાપાત થઈ જાય, આત્માને કઈ થતું નથી. કમટનો જીવ અને પારસ્તનો જીવ પાવ્ય પાપના છેદ. જયારે પારસ્તનો જીવ જયારે અહીંયા આગળ આગળ પૂર્વની પર્યાયોમાંથી જેને કહેવાય કે દીક્ષિત થતા 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 આવ્યા, કમટ હતું ને કમટ, અને જેને કહેવાય કે આ પ્રમાણે પારસ્તનો જીવ આગળથી જેને કહેવાય વેર કરતા કરતા આવ્યા, મતલબ તે પ્રમાણે આ ભાઈએ વેર બાંધી દીધું અને આના ઉપર આ પારસ્તના જીવ પર આ શું કરે એટલે કે ઉપસર્ગ કરતો કરતો આવ્યો. ઠીક છે, બરાબર કે તમે વાંચજો એમના દસ ભાવ વાંચો પારસના ભગવાનના, તેની અંદર વિચાર પ્રમાણે બીજો વિચાર આવ્યો. એની અંદર એક ભાવ એવો છે એમનો કે જેની અંદર પારસનાથ ભગવાનનો જીવ પૂર્વમાં, એટલે કે ભાઈ દસ ભાવની અંદર તો કહે છે કે ચક્રવર્તીનો જીવ પણ થાય છે, વજ્રનાવી ચક્રવર્તી થાય છે અને અહીંયા આગળ વજ્રનાવી ચક્રવર્તી થઈ જાય છે અને અહીંયા આગળ વજ્રનાવી ચક્રવર્તી મુનિ નિષ્ઠા અંગીકાર કરે છે અને આ બાજુ કમટનો જીવ શું થઈ જાય છે એટલે કસે નરક બરકમાંથી વગેરે માંથી નીકળીને અહીંયા શું આવે છે કે અહીંયા આગળ ભીલનો જીવ થાય છે. હવે આ બાજુ અહીંયા આગળ કે છે કે વજ્રનાથી ચક્રવર્તીનો જીવ મુનિ દીક્ષા અંગીકાર કરે અને આ જ બાજુ અહીંયા આગળ ભીલનો જીવ આવીને ઉભો રહી જાય છે. અહીંયા આગળ મુનિરાજને જોવે છે અને મુનિરાજને જોતાની સાથે અહીંયા આગળ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે અને દ્વેષ ભાવ ઉત્પન્ન થતા એ શું કરે છે એટલે કે અહીંયા આગળ પોતાના શિરો છોડે છે અને કેટલા શિરો છોડે છે કે જ્યાં સુધી જેને કહેવાય કે એમના પ્રાણ પૂરા ના થાય ત્યાં સુધી અહીંયા આગળ કંઈક છિન્ન કરે છે અને ભિન્ન કરે છે. મને એ વખતે વિચાર આવ્યો કે વજ્રનાદી ચક્રવર્તી તે પર્યાયના ચક્રવર્તી હતા છતાં પણ શું થયું તો કે છે કે એવી જાતનું કોઈ પુણ્ય ત્યાં આગળ પણ કામમાં ન, એવી જાતનો પાપનો ઉદય તો તેમને પણ આવ્યો. વસ્તુ ચક્રવર્તીનું પુણ્ય ચક્રવર્તીની સાથે જ અહીંયા આગળ સમાપ્ત થઈ ગયું. હવે મુનિપદની અંદર આવી ગયા અને એ મુનિ હવે ચક્રવર્તી નથી, પરંતુ હવે અહીંયા શું થયું એવા જ કોઈ નિદર્શિત નિકાસિત કર્મ બંધાઈ ગયા હતા તો જેમ હતા તેમ ઉદયમાં આવ્યા. તો આ જીવ અહીંયા આગળ દુનિયા આગળ શું કરે છે એટલે કે બાળ દ્વારા છિન્ન ભિન્ન કરે છે, અહીંયા આગળ ઘા બગાડે છે અને એવી ઘાની વેદનાની અંદર શું કરે છે એટલે કે આત્માનું શરણ લે છે અને આત્માનું શરણ લઈને શું કરે છે એટલે કે અહીંયા આગળ પ્રાણ. જયારે આ વ્યવસ્થા પ્રકૃતિની વ્યવસ્થામાં કોઈ ચક્રવર્તી પણ નથી બચી શકતો અને તું કે હું આ બધા ભયોથી બચી જાઉં, ભયથી તું બચી તો શકે છે, ભય વગરનો અંદરમાં ભગવાન આત્મા વિરાજમાન છે તેના સ્વરૂપમાં જતો રહી તો કે કોઈ પણ ભય તમે નહીં જોવા. કેવી રીતે નક્કી કરીશું, કેવી રીતે દરતા લાવીશું? આવા અનેક ઉદાહરણ શાસ્ત્રની અંદર છે. અરે કામ તું એવું કરી લે કે તારું એક ઉદાહરણ શાસ્ત્રની અંદર બની જાય. તારું કામ એવું છે, તું અનેક પ્રકારને પ્રેરણા આપી શકે છે પણ તું કમજો જઈશ તો તારા સાધનીઓ પણ કમજો છે. તું એ પ્રમાણે એક થઈ જઈ શકે છે કે તત્વજ્ઞાન કરે ને આપણે આટલા બી અહીંયા તો એ પ્રમાણે ડોક્ટર પુરુષાર્થ પડવો જોઈએ કે અહીંયા આગળ આપણું જોઈને એટલે કે બીજા દસ એમને સમાધિ મરણ લેવાના પરિણામ આવી જાય કે ગમે તેવું થઈ જાય તો પણ કહે છે કે વેદના અમે જીતી લઈશું પરંતુ ભય લેશું કે અમે નહીં આવી. આ પ્રમાણે પોતાની તૈયારી રાખીને સ્વભાવનું અવલંબન લઈએ તો જ આ પ્રમાણે ભય વટે એ પ્રમાણે આપણે વેદના ભયને પણ જીતીએ એવી મંગલ ભાવનાથી અહીંયા આગળ વાત આપણે સમાપ્ત.
એવું તો નથી કે એને શ્રદ્ધા હોય એની જ હોય જેથી ઉજેલું પાપની શ્રદ્ધા હોય એ પાપની શ્રદ્ધા છે. દસ અથવાની જે શ્રદ્ધા હોય એ પાપ છે એને જ પાપ કરવાનું
તમારો પ્રશ્ન એમ છે કે જે સમજો પાપ કરે બરોબર ને તો પાપ કરે છે તો એને પણ ભય નથી જોવામાં આવતો એવું દેખાય. વાત એમ છે કે એવું નથી. એને પણ અવ્યક્તપણે અવશ્ય એને ભય જોવામાં આવે. આ તો તમે એક ઉદાહરણ આપ્યું કે માર્ગદર્શન કરે છે વગેરે. સલમાન ખાન નામ સાંભળ્યું તમે બધા? બધા વચ્ચે છે અહીંયા આવી ગયું. સલમાન ખાન એને હમણાં તમને ખ્યાલ હશે કદાચ કે એને ઘણા વર્ષો પહેલા ત્યાં જીતપુર ની અંદર શિકાર કર્યો હતો, હરણનો શિકાર. એના પર કેસ ચાલુ થયો અને કેસ ચાલુ થતા થતા અંતમાં પણ એ હજી બેઠો નહીં અને હમણાં લાસ્ટ ડિસિઝન આવે એના પછી કઈ બાકી છે સજા પહેરમાં કે એને સુપ્રીમ કોર્ટમાંથી કે રીતના સુપ્રીમ કોર્ટમાં તો હવે ગયો અત્યારે એ જ્યાંથી એને હરણને માર્યું ત્યાંથી લઈને જે પકડાયું તો પકડાયાથી લઈને અત્યાર સુધી ગરીબા છે કે નથી કે મને સજા તો નહીં મળી જાય ને અને કેટલો ગરીબા છે એ જાણે છે. એને એક ઇન્ટરવ્યુમાં એ પ્રમાણે કીધું હતું, ટીવી ની અંદર ઇન્ટરવ્યુ આપ્યો હતો. એને એમ પૂછવામાં આવ્યું કે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા, આ એકદમ ફેક્ટ વાત કહું છું. તો એને એ પ્રમાણે એનો જવાબ આપ્યો એટલે કે મારા માથા ઉપર કેસ ચાલુ છે, કારણ કે આ પ્રમાણે એક કેસ આવી રીતે આવ્યો છે અને મારા માથા પર કેસ ચાલુ છે. જો કદાચ એ દેખે કે જો આવી રીતે મને મોટી સજા મળી જાય તો હું જેની જોડે લગ્ન કરું તો એને પણ તેને કહેવાય કે જિંદગીમાં આવી રીતે તેને કહેવાય કે ખોટું જીવન જીવવું પડે. એટલા માટે કે મને આ ભય છે કદાચ તને સજા તો આવી રીતે મળી નહીં જાય ને, એટલા માટે કહે છે કે હું મેરેજ પણ કરતો નથી. એ સલમાન ખાનને ખબર છે કે કેટલો ટેન્શન માર્યો, કારણ કે 100% શ્યોર છે કે મને સજા મળવાની જ છે. 100% કે આમાંથી કારણ કે બધું જ પકડાઈ ગયું છે ને સિરિયલ કાઢે છે તો નિરંતર ગમે તેટલા પૈસા ખર્ચીને પણ સુપ્રીમ કોર્ટને જે નથી કરાવી શકતો એ પણ એને ખબર છે. ઇન્ડિયાની ગવર્મેન્ટ નથી ચેન્જ કરાવી શકતો તો પ્રત્યેક સમય જીવન રાત એ ઊંઘી શકતો નથી એટલે નિરંતર ભય છે કે કદાચ મને સજા તો નહીં મળી જાય. જયારે તેની અંદર કોઈ પણ પાપ કરે કે કોઈ પણ પુણ્ય કરે હકીકતમાં તે તો પરિણામ છે અને ભયનો જે સંબંધ છે તો કે એના એકત્વ અને મમત્વ સાથેના સંયોગોમાં એટેચમેન્ટ એના સાથે છે. તો એને જેને કહેવાય જો એ પ્રમાણે એની આગળ સંયોગોમાં એટેચમેન્ટ છે એને એના પોતાના ઘરમાં એને એના પદમાં એને એની વ્યવસ્થામાં જ રહેવું છે તે બધા મારા ચાલ્યા તો નહીં જાય છે સદાય પાછળ પણ પકડાય છે ખબર તો એનો પણ એને નિરંતર ભય જોવામાં આવે છે. તમે મારો પ્રશ્ન સારો હતો એમનો કે પાપ કરે છે તો પાપ કરવા વાળા તો શેનો ભાઈ, ના ના પાપ કરવા વાળાને શેનો ભાઈ નહીં, એની સજાનો તો ભાઈ પાપ કરવાને પણ ખબર છે કે આ કઈ ફળ છે પરંતુ એ વખતે સટી જતા છતાં પણ ભાઈ છે.
તો બીજ બીજ ટુમોરો ને કાલે સવારના સાડા